மங்களானஞ்ச சவ்வேசீம் பரமம் அவை மங்களம். ஓங்கார பிந்து சையோக்தம் நித்யம் ஜாயந்தி யோகினம் காமதம் மோக்ஷதம் சைவ ஓங்காராய நமோ நமஹ. அஜ்ஞான திமிரந்தானம் ஜ்ஞானம் ஜன சலாகயா நித்யம் உன்மீலிதம் ஏன தஸ்மை ஸ்ரீ குருவே நமஹ. அப்படி பேலா பா஠மா અધ્યાત્મ સાર નામના ગ્રંથના આ ચોથા પ્રબંધમાં 28 શ્લોક સુધી આયા છે. ચર્ચા એ ચાલી રહી છે કે ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, સાંખ્ય દર્શન અને વિજ્ઞાન દર્શન, આ બધા લોકો આત્માને એકલું નિત્ય માને છે. બૌદ્ધ દર્શન આત્માને એકલું અનિત્ય માને છે. ચારવાક દર્શન આત્મા જેવું કોઈ તત્વ છે જ નહીં, પાંચ ભૂત ભેગા થાય એટલે એમાં ચેતના પ્રગટ થાય, એક ભૂત ઓછું થઈ જાય એ ચેતના સમાપ્ત થઈ જાય. આ ભવે નથી, પરભવે નથી, ભવ જેવું કશું છે નહીં, આત્મા જેવું કોઈ તત્વ નથી, આવું માને છે. હવે આ બધાને જૈન દર્શનકાર સમજાવે છે કે આત્મા જેવું સ્વતંત્ર તત્વ છે, ચૈતન્ય ગુણ વાળું છે અને એ દ્રવ્યથી નિત્ય છે, પર્યાયથી અનિત્ય છે. કદાચ નિત્ય અનિત્ય ઉભય ભાવ વાળું છે, એકલું નિત્ય પણ નથી, એકલું અનિત્ય પણ નથી. આપણે એક ભાવમાં પણ, આપણે એકવાર બાળક હતા, પછી યુવાન થયા, પછી વૃદ્ધ થયા, હવે ત્રણેય અવસ્થામાં આત્મા એનો એ હોવાથી નિત્ય છે. છતાં બાલ્યાવસ્થામાં જે સંસ્કારો છે એ યુવાવસ્થામાં કામ નથી કરતા. બાલ્યાવસ્થામાં જે માતાને આપણે સ્તનપાન કરીએ એમ યુવાવસ્થામાં સ્તનપાન નથી કરાતું. યુવાવસ્થામાં જે કામ કરીએ એ વૃદ્ધાવસ્થામાં નથી કરાતું. એ પર્યાયથી આત્મા બદલાતો છે, દ્રવ્યથી તેનો છે. એવી રીતે એક ભાવથી બીજા ભાવમાં જીવ જાય ત્યારે પણ પર્યાયથી બદલાતો અને દ્રવ્યથી તેનો એ સ્થિર. મનુષ્યના ભાવમાં ભોજનમાં એક નાનું તણખલું આવ્યું હોય ને તો તણખલું તો કાઢી નાખે, ઘરે આખું ભોજન કાઢી નાખે, એટલું અપ્રીતિ હોય. અને એ જીવ મરીને ગાય ભેંસ પશુનો ભાવ પામે તો હોંશે હોંશે ઘાસ ખાતો એટલે પર્યાય બદલાઈ ગયો. નહીં તો એ દરેક વસ્તુઓ એક જીવ એમ નહીં, આ જીવ વસ્તુ પણ દ્રવ્યથી નિત્ય, પર્યાયથી નિત્ય નિત્ય. આવું જગત સ્વયં છે, માત્ર પરમાત્મા આપણને આવું સમજાવે છે એટલે આપણને જ્ઞાન આપે છે કે જગતને આવું બનાવતા નથી, ભગવાન આવા જગતના કરતા નથી, જગત સ્વયં પોતાના ભાવે જ નિત્ય નિત્ય ઉભય સ્વભાવ વાળું છે. એટલે ગુરુ મહારાજ એના ગ્રંથ બનાવનાર એટલો આત્માને જે નિત્ય માને એને તકલીફ કેવી પડે એ વાત સમજાવે છે. એમાં આપણે 28 શ્લોક સુધી આવ્યા છીએ. 29મા શ્લોક થી હું અર્થ લઉં છું. અદ્રષ્ટા દેય સંયોગ સ્યાદ અન્યતર કર્મજ ઇતમ જન્મ ઉપપત્તિ ચેત ન સંયોગ અવિવેચના. આપણા અદ્રષ્ટથી એટલે ભાગ્યથી, પુણ્યવાળું ભાગ્ય હોય તો દેવ મનુષ્યનો દેહ મળે અને પાપવાળું જો ભાગ્ય હોય તો નરક નિગોદનો દેહ મળે, એમ અદૃષ્ટા દેહ સંયોગ. કર્મના વસ્તી આ જીને દેહનો સંયોગ થાય છે. ચાર અન્યતર કર્મ જ અને નવા નવા કર્મનો સંયોગ આ જીવ કરે છે. જ્યારે બહુ વિકારી ભાવમાં હોય ત્યારે પાપ માંગે છે અને નિર્વિકારી ભાવમાં હોય ત્યારે અને સમતા ભાવમાં પુણ્ય માંગે છે, એમ આ જીવ કર્મ બાંધે છે અને કર્મને અનુસાર એને નવા નવા ભાવ મળે છે. ઈ જન્મ ઉપપત્તિ, આ રીતે જન્મ ઘટી શકે છે, મૃત્યુ પણ ઘટી શકે છે. આ ભવનું આયુષ્ય કર્મ પૂરું થાય એટલે જીવનું મૃત્યુ થાય. આયુષ્ય કર્મ એને બાંધેલું, એના સંયોગે જીવનો આ પર્યાય બનેલો. આયુષ્ય કર્મ પૂરું થયેલો, આ પર્યાય પૂરો થઈ ગયો, એ બીજું બીજા ભવનું આયુષ્ય ચાલુ થયું, એ બીજો પર્યાય ચાલુ થયો. આ રીતે દ્રવ્ય રૂપે નિત્ય, પર્યાય રૂપે બદલાતો. સદયોગ અવિવેચના, આ રીતે જન્મ મરણની સિદ્ધિ થઈ શકે છે. ઈતિ છે આવું કદાચ આપણે કહીએ તો કે ન, તમારો આ પ્રશ્ન બરાબર નથી. કેમ કે જો આત્માને એટલો નિત્ય માનો તો આ ઘટશે નહીં. બોલે એટલો એક જ સ્વરૂપ વાળો રે, એ ભવ બધી બીજા ભવમાં જવાનું બને જ નહીં. યોગ અવિવેચન, એને આવું ભાગ્ય આવ્યું અને ભાગ્ય મનુષ્યના ભાવમાંથી તિનના ભાવમાં લઈ ગયું, તિનના ભાવમાંથી દેવના ભાવમાં લઈ ગયું, આવું બધું કેમ ઘટે? નિત્ય એટલું માનો તો. આજે માનવનો ભાવ છે જીવનો, હવે મરીને દેવ થાય ઊંચું ભાગ્ય આવે તો થાય ને, અને નરક થાય હલકું ભાગ્ય આવે તો થાય. હવે નિત્ય હોય એને ઊંચું પુણ્ય ને હલકું પુણ્ય બદલાય કેમ? જેવો એવો છે એટલે એટલું નિત્ય માનવામાં નવા નવા ભવો ઘટશે નહીં. માટે એકાંત નિત્ય માનવું વ્યાજબી નથી. આ જ વાતને 30મી ગાથામાં હજી વધારે સમજાવે છે. આત્મ ક્રિયા વિના ચસ્યાત મિતાનુગ્રહણ કથમ કથમ સંયોગ ભેદાની કલ્પના છાપી યુજ્યતે. હવે જો આત્મા એકલો નિત્ય હોય તો ક્યારેક પુત્રને ગ્રહણ કરવાનું કામ કરે, ક્યારે પુત્ર છોડવાનું કામ કરે. હવે નિત્ય હોય તો કાંઈ એક જ સ્વભાવ વાળો હોય, એકદારો ગ્રહણ કરે તો છોડાવવું કેમ બને? જેમ આપણે છીએ, અમુક ટાઈમે ભોજન કરવા બેસીએ, બોલો અમુક ટાઈમે ભોજન કરવા બેસીએ, શું ના અમુક ટાઈમે ભોજન કરવા બેસીએ એટલે કુદર લઈએ, અમુક ટાઈમે સંદાસ માં જઈએ એટલે કુદર છોડીએ. હવે જો આત્મા નિત્ય એટલો હોય તો ગ્રહણ કરે ગ્રહણ કર્યા કરવું જોઈએ, અને છોડવાનું કામ કરે ખાય એટલું નિત્ય માનો તો. એટલે સમજાવ્યું, આત્મક્રિયા આત્માની આ ક્રિયા ઘટશે નહીં. અને એમાં પણ જેટલું આપણે ભૂખ લાગી હોય એટલા જ કુદરો આપણે ગ્રહણ કરીએ. અમે તપેલીમાં વસ્તુ ઘણી પડી હોય તો બધી આપણે કઈ લેતા નથી. એટલે મિત અનુગ્રહણ, મિત પરિમિત પરમાણુ ગ્રહણ, આ બધું કેમ ઘટે? એટલે આત્મામાં બધું સંયોગ અને વિયોગ બંને ક્રિયા છે. એટલે એને જરૂર હોય તો સંયોગ કરે, જરૂર વગરનું વધારે એનું વિયોગ કરે. એમ આત્મા નિત્ય અનિત્ય બંને માનો તો જ આ વ્યવસ્થા ઘટે. કોઈ પણ એકલું નિત્ય માનીએ તો જેવો હોય એવો લે, તો જે ગ્રહણ કરતો હોય કાયમ ગ્રહણ જ કર્યા કરવું જોઈએ. ભોજન કરનારો એ કાયમ ક્ષણે ક્ષણે ભોજન વાળો થવો જોઈએ, એમાં નિર્ગમન તો થવું જ ના જોઈએ. એક સ્વભાવ માન્યો એટલે, પણ આવું બનતું નથી. એટલે કે જે આત્મક્રિયા વિના આત્માની લેવાની દેવાની એ છોડવાની આ ક્રિયા વગર મિત અનુગ્રહ ગ્રહણ પરિમિત ભોજનનું ગ્રહણ કેમ ઘટે? તમે જે થાળીમાં આપણે ખાવું એનાથી વધારે પીસવાનું એમ લાગે તો આપણે ચમકારી કાઢી નાખીએ, બીમારી આટલું નથી જોઈતું. હવે આત્મા નિત્ય હોય તો ગ્રહણ કરનારો જીવ ગ્રહણ જ કર્યા કરે, કાઢવાનું કાઢી આવ્યું, અને કાઢનાર હોય તો કાઢનાર બન્યા કરે. આવું બનતું નથી, માટે એકલો નિત્ય નથી. સંયોગ ભેદાની કલ્પના, ફરી એક વખત કોઈની હાથે જોડાય, બીજું બીજું ક્યાંય બીજે જોડાય. આપણે નોકરીમાં આજે અહીં હોઈએ ને કાલે બીજે હોઈએ, વસવાટમાં આજે આ ગામમાં હોય ને કાલે બીજા ગામમાં હોઈએ. હવે નિત્ય હોય તો કાંઈ એક જ સ્વરૂપ વાળો રહે ને, બોલો. અને આ બધું ભિન્ન ભિન્ન સ્વરૂપ વાળો, ક્યારેક ક્યાંય હોઈએ ને ક્યારેક ક્યાંય હોઈએ. એટલે એટલો નિત્ય માનશો તો આ બધી વ્યવસ્થા ઘટશે નહીં. એટલે નિત્ય પણ છે અને અનિત્ય, એમ કરીને આપણને ચાર વાર સમજાવ્યા અને એક કાંઈ નીચેની સામે આપણે દલીલ કરે છે. કોની સામે? શ્યાદવાદ એટલે અનેકાંતવાદ. અનેકાંતવાદ એટલે નિત્ય પણ છે, અનિત્ય એમ બંને બાજુની વસ્તુ માનીએ અનેકાંતવાદ. તમે જ છો બરો, ઊંચા છો કે નીચા છો? તમારી બાજુમાં ઊંચા માને ઉભો રાખો તો તમે નીચા છો, તમારી બાજુમાં નીચા માને ઉભો રાખો તમે. એટલે બે ધર્મ છે કે તમે? દરેક વસ્તુ બે ધર્મ વાળી છે, એક ધર્મ વાળી નથી. અપેક્ષા એ આમ પણ છે, અપેક્ષા એ આનું નામ ચારધાર. એવી રીતે આત્મા, આમ જો શરીર સાથે વિચારો બોલો તો આંખે દેખાય એવો છે, મૂર્ત છે. એટલે શું કહેવાય? મૂર્ત આકાર વાળો, આંખે દેખાય તેવો, રૂપાળો, કદરૂપો, કાળો, ધોળો બધું છે. અને શરીર થી જુદો વિચારો બોલો, વર્ણબંધ રસ્તો છે, વિનાનો છે, અરૂપી છે. આત્મા રૂપી કે અરૂપી? તો ઉભય ભાવ, બે ભાવ. એકલો લો તો અરૂપી બોલો, શરીર સાથે લો તો રૂપી. તો શ્લોક 31, કથંચિત મૂર્તતા પતિત વિના વપુર સંક્રમણ વ્યાપાર યોગ કિંચિત જગવું. કથંચિત મૂર્તતા પતિ, આત્મા કથંચિત મૂર્તતા વાળો છે. મૂર્તતા એ રૂપી, કથંચિત રૂપીપણાની પ્રાપ્તિ વાળો છે. વિના બપુ રસંક્રમણ, એ શરીર વિના, બપુ એટલે શરીર, શરીર વિના લઈએ બોલો, પરિમિત પ્રમાણના ગ્રહણને કારણે આત્મા કથંચિત મૂર્ત છે. આપણે શરીરથી આત્માને જુદો લઈએ તો એને શરીર બનાવવા માટે જે ગર્ભમાં પુત્રો ગ્રહણ કર્યા અને પુત્રો ગ્રહણ કરી શરીર બનાવ્યું એમાં આત્મા દાખલ થયો એટલે શરીર સાથે રહ્યો એટલે કથંચિત મૂર્ત છે. એટલે તો આંખે દેખાય છે. આ ખુરશી ઉપર પાંચ જણા બેઠા છે એમ કહીએ કે નહીં? આપણે આપણને દેખાય છે શું? શરીર. પણ આત્મા શરીરથી જુદો નથી એટલે શરીર મૂર્ત હોવાથી આત્મા પણ મૂર્ત છે. તેમજ વ્યાપાર અયોગત અને આ આત્મા બોલ એક રૂપમાંથી બીજા રૂપમાં સંક્રમ પામતો નથી, માટે કથંચિત મૂર્ત છે. કથંચિત અમૂર્ત પણ આ શરીરે છોડી જાય આત્મા જીવ અહીંથી નીકળી બીજા ભાવમાં જતો હોય બોલો, આ શરીર છોડીને કઈ નીકળતો દેખાય ખરો? જતો દેખાય? એટલે જયારે શરીર વગરનો હોય પોતાના સ્વરૂપે અરૂપી પણ છે, વર્ણબંધ સ્પર્શ વિનાનો પણ છે. આ રીતે વ્યાપાર અયોગાય એટલે પોતાના એકલામાં એટલો રૂપીપણાનો વ્યાપાર નથી, એટલે રૂપી અરૂપી બંને છે. એક કિંચિત તરીદમ, માટે જે લોકો આત્માને એટલો રૂપી કે એટલો અરૂપી કહે એ બધી વાત મિથ્યા, જાણી એક કિંચિત જાણી. શ્લોક 32, નિષ્ક્રિયો અસૌ તત્વો હંતિ અન્ય તેવા ન જાતિ છે કિંચિત ખેંચી તેવમ ન હિંસા અસ્ય ઉપપદ્ય. હવે આમ જો આત્માને એકલું નિત્ય માનીએ બોલો, તો જેવો એવો જ કાયમ રહે ને બોલો, તો એનું સ્વરૂપ બદલાય તો અનિત્ય થઈ જાય. એ હિંસા કરતો હોય તો કાયમ હિંસક જ એવો છે બોલો, અને હિંસા ન કરતો હોય તો કાયમ અહિંસક જ હોવો જોઈએ. નિત્ય માણસો તો આ પ્રતિ આવશે, પણ સવારે હિંસા કરતો હોય બપોરે અહિંસક હોય આવું બધું ઘટશે? અને આવું છે, આપણે સવારે શાક સમારતા હોઈએ અને શાક સમારવાનું કામ પૂરું થઈ જાય, ગાદી ઉપર બેઠા હોઈએ તો અમુક કાળે હિંસક હતા બોલો, અમુક કાળે બે ભાવ આવે કે ના આવે? ક્યારે ઘટે? શ્યાદવાદ માનો તો નિષ્ક્રિયો અસૌ, અને આ જીવને જો એકલો નિત્ય માનશો તો નિષ્ક્રિય થઈ જશે. ખાધુ કે ક્રિયા જુદી જુદી છે, ઘડી દોડવાની, ઘડી ખાવાની, ઘડી પીવાની, ઘડી રમવાની. હવે જે નિત્ય હોય એ એક જ સ્વભાવ વાળો હોય, જુદી જુદી ક્રિયા કરે નહીં અને આ જુદી જુદી ક્રિયા કરતો દેખાય છે. માટે આજે શ્રદ્ધા નિષ્ક્રિય થઈ જશે, તેથી જાતુચી ન હંતી ન હન્યતી, ક્યારે કોઈને હણશે નહીં, કોઈના વડે હણાશે નહીં. નિત્ય હોય તો કાંઈ લેવા વાળી વસ્તુ હોય ને, બોલો. નિત્ય હોય કેવી વસ્તુ હોય? હવે આત્મા નિત્ય હોય તો કાંઈ લેવા વાળો છો કે ના છો? તો આપણે બીજાને હણી નાખીએ, મારી નાખીએ, તો એ જીવ મૃત્યુ પામી ગયો ને. નિત્ય ક્યાં રહ્યો? નિત્ય માનો તો આપણે એને નથી માર્યો, એવો જ થયો નહીં. એ કોઈ કોઈને મારે છે એ વાત ઘટશે નહીં. આ જીવ એનો હિંસક છે, આ વડે આના વડે આની હિંસા થઈ, આ વાત ઘટશે નહીં. કિંચિત કેંચિત કોઈના વડે કોઈની હિંસા થઈ આમ કહેવાશે નહીં. નિત્ય માનો આપણે કોઈના છોકરાને મારી નાખીએ અને એ કહે કે આને મારા છોકરાને મારી નાખ્યો, તો કે ના ભાઈ તમે આત્માને કેવો માનો છો? નિત્ય. તો કોઈ દારો મળતો જ નથી, કઈ મેં માર્યો કેમ કહેવાય? એ જગતની વ્યવસ્થા ઘટશે નહીં. ન હિંસા અસે ઉપપદ્યતી, આ જીવને આવી હિંસા ઘટતી નથી. ક્યારે આ બધી તકલીફ પડે છે? એકનું નિત્ય માનો તો આપણા મારા પુરુષો શું કહે છે કે દ્રવ્ય થી નિત્ય છે, મર્યાય છે, અનિત્ય છે. જેમ મેં દાખલો આપ્યો હતો પેલા, આ ટેબલ છે, બોલો, અત્યારે જેવું છે એવું છે કામ આવે. હવે તમે ભાગીને ભૂખો કરો તો ટેબલ પણ એનો નાશ થયો, પણ દ્રવ્ય પણ રહ્યું, એનો ભંગારી થયો રહ્યો કે ના રહ્યો? હા, એ લાકડાને બાળી નાખો ને તો જળ રાખે રે, એ દ્રવ્ય રૂપે વસ્તુ કાયમ રહે છે, પર્યાય રૂપે રહેતી નથી. જેમ આપણે બાળક મારી યુવાન થયા અને બાળ પર્યાયપણે ના રહ્યા, બાળ પર્યાયપણે યુવાન પર્યાયપણે પ્રગટ થયા, અને મારું નામ ધરા ધીરુભાઈ છે, ધીરુભાઈ એ રહી રહ્યા, ખરું નહીં? એમ એક ભાવ થી બીજા ભાવમાં જઈએ તો આ ભાવ રૂપે આપણો નાશ થયો, નવા ભાવ રૂપે ઉત્પાદ થયો, અને જીવ રૂપે જીવ જ થયું. આમ જગતના પદાર્થો કથનચિત નિત્ય, કથનચિત એમ છે, પણ એકલું નિત્ય નથી. જો એકલું નિત્ય માનશો તો પર્યાયો બધા ઉડી જશે. એ વસ્તુ નવા નવા રૂપે જે બને છે એ પર્યાયો ઘટશે નહીં. જેમાં સાપડો છે, અરે એટલો નિત્ય હોય તો કાયમ આમ જ રહેવો જોઈએ, જયારે સ્વરૂપ એનું બદલાવવું જોઈએ, ક્યારે ભાગી જાય છે, તૂટી જાય છે, ભંગાર થઈ જાય છે, સડી જાય છે, આવું બને છે નહીં? એટલે આના સ્વરૂપમાં કાયમ રહેતું નથી, માટે અનિત્ય. અને એ શુદ્ધ રૂપે કાયમ રહે છે, મારે બે છે, બોલો.
જયારે જૈન ધર્મ ની અંદર વૈરાગ્ય ભાવના માના દૂધ સમાન કીધી છે, ત્યારે એની અંદર અનિત્ય ભાવના વધારે ભણવામાં આવે છે. એનો અર્થ છે કે વૈરાગ્ય ખુશ કરવા માટે
આપણે સંસારના ભાવોમાં ઘણા મોહાન રાખીએ, એટલે એનો મોહ ઓછો કરાવવા તમને જે વસ્તુ ઘણી ગમી ગઈ છે એ વસ્તુ પણ કર્યાયથી કંટાળવા વાળી છે. અને અનુભવ સિદ્ધ વાત છે, કોઈ યુવાન પુરુષ ને કોઈ યુવાન સ્ત્રી ઉપર એનું શરીર જોઈને બહુ રૂપ મોહ થયો, બરોબર. હવે એનું રૂપ વાળું શરીર છે પણ એ કાયમ રહેવાનું નથી. એને પણ જયારે ઘડપણ આવે, બોલો, કોને? સ્ત્રી ને. એનું રૂપ આવું રહેવાનું ખરું? એટલે એ સમજાવે છે કે આજે એનું રૂપ છે, બોલો, પણ આ રૂપ કાયમી નથી, આ સ્વરૂપ કાયમ રહેવા વાળું નથી, આ પર્યાય પણ પલટાવા વાળું. મારી હે જીવ, તું એના બાહ્ય રૂપ જોઈને મોહાંત ના બન, નિર્વિકારી બન. આવું જીવને જ્ઞાની સમજાવે. કોઈ બી વસ્તુમાં લો, આપણે આ મકાન જોઈને બહુ ગમી ગયું, બરોબર છે. એ જીવ મકાન સારું જેવા ચોક્કસ છે, પણ તું એનો મોહ ન કર, કેમ કે આનું સારા પણ કાયમ રહેવાનું 500,000 વર્ષે પણ અખંડી થવાનું છે. કોઈ વસ્તુ કાયમ રહેતી નથી, પર્યાયથી બધી વસ્તુ પલટાય છે. મારી ક્યાંય મોહ કરવા જેવો એવું આપણે જાણી આપ્યા. જીવે કાયમ નથી રહેવાનું, તો અજીવ પણ કાયમ નથી રહેવાનું. આપણે એક ઘડિયાળ છે, નવી મજા મજા લઈએ ને તો ત્યારે બહુ મોહ હોય, ખોવાર આપણે જોજો કરતા હોય, જે જો આપણે જોજો કરતા હોય. પણ 5-10 વર્ષ પહેરી હોય બોલો, અને મેરી થઈ ક્યાંક અથડાણી ક્યાંક ભાગી તૂટી, પછી એના ઉપર મોહ ઓછો થાય જ નહીં. એટલે આ વસ્તુ આવી થવાની જ હતી. જ્ઞાની કે જે આ વસ્તુ પૂજલ રૂપે કાયમ રહેવાની, બોલો, નવા આકાર રૂપે છે એ કાયમ રહેવાની નથી, ફરીથી પલટાવવાની વસ્તુ જ આવી છે. કઈ આપણા જૈન જીનેશ્વર ભગવાન તો આવું બનાવ્યું નથી. જગત આવું છે, ભગવાને જ્ઞાનથી આવું જાણ્યું છે અને આપણને સમજાવે જેમ છે એમ જાણ્યું અને એમ આપણને સમજાયું. હવે આપણા મગજમાં બે ના બે એ ભવી શકે. આપણે ન માનીએ અને કાયમી માનીને અંધ બનીએ તો આપણે મોહાંત બન્યા. આપણે 5-25 લાખ ખર્ચીને ઘર બનાવ્યું હોય ને, બોલો, તો એટલા બધા મોહાંત બનીએ, હોવાત જોજો કઈ હોવાત હો માણસો દેખાડીએ. એટલે મોહ છે માટે નાની કે એ જીવ તે રહેવાનું સાધન ભલે બનાવ્યું તું એમાં રહે, પણ આટલું મોહાંત ન બને. કેમ? આ સ્વરૂપ પણ કાયમ રહેવાનું. બરોબર. 500 વર્ષે પણ એમાં ભાગતું થવાની જ છે, સડવાનું જ છે, પડવાનું જ છે, રૂપાંતર થવાનું જ છે. એક વસ્તુ એવી બતાવો કે જે અનાદિની જીવી હોય એવી કાયમ રહી હોય. એક વસ્તુ આજે કાલે વિચાર્યો, પર્યાયથી કોઈ પણ વસ્તુ કાયમી નથી, એટલે અનિત્ય છે. અને દ્રવ્ય રૂપે નિત્ય છે. બે વસ્તુ ભેગી રાખવાની, દરેક વસ્તુ દ્રવ્ય રૂપે નિત્ય. અને એ જીવ અતિશય રાગ કરવા જેવો નથી. આવું જ્ઞાની પુરુષો આપણને જુદા જુદા શ્લોકોમાં જુદી જુદી રીતે સમજાવે. એટલે આ 32મા શ્લોક સુધી વસ્તુ એકલી નિત્ય નથી એ સમજાય. બોલો, એનું નિત્ય માનશો તો જેવી હોય એવી જ રહેવી જોઈએ. એવી વસ્તુ રહેતી નથી. આજનું પડેલું દૂધ કે દહીં ખાલી હવારે જુઓ તો એનો સ્વાદ બદલાઈ જાય, ગંધ બદલાઈ જાય. એટલે વસ્તુ બદલાવા વાળી જ છે, પર્યાયથી પલટાવા વાળી છે. આવું આપણને સમજાય. હવે 33મા શ્લોકથી વસ્તુ એકલી અનિત્ય નથી એ સમજાય. ત્યારે શું એકલું એકલું અનિત્ય નથી. અને એકલું અનિત્ય વધારે કોણ માને છે? બહુ થયો. સર્વમ ક્ષણિકમ એમનો આ સિદ્ધાંત છે. સર્વે વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાવા વાળી છે. એટલે પર્યાય તરફ ગતિ બદલ બેઠી છે. એટલે આવું કે છે નાની કે છે કે પર્યાયની અપેક્ષા દરેક વસ્તુ જરૂર બદલાય છે. બરોબર, પર્યાયની પણ સાવ બદલાય છે એવું નથી. આપણી વાત કરો કે આપણે બાળક હતા અને આજે યુવાન થયા, તો બાળક પછી ગમે તેમ મળમૂત્ર કરતા હતા બાલ્યાવસ્થામાં, એવું આપણે આજે ગમે તેમ મળમૂત્ર કરતા. એ વખતે આપણા શરીરનો બાંધો પણ નાજુક હતો, એવો આજે નથી. એટલે જરૂર બદલાયા છીએ. બોલો, પણ છતાં 2 વર્ષના હતા જે મા બાપ ને ઘરે જન્મ્યા, આજે પણ એમના દીકરા જોઈએ કે નહીં? એટલે દ્રવ્ય થી એનું જ દ્રવ્ય છે અને પર્યાય થી પલટા નહીં. એમાં એકલું નિત્ય માનનારાની સામે દલીલો ખૂબ કરી, હવે એકલું અનિત્ય માનનારાની સામે દલીલ કરે. આ 33મા શ્લોક થી વસ્તુ બદલાય છે. સમજી લો કે આપણી સામે કોણ છે? એકલો અનિત્યવાદી.
અત્યારે અનિત્યવાદી એને નિત્ય સમજાવે.
આમ બત્રી ગાથા ઉજીમાં એટલો નીતિવાદી હતો એની સામે દલીલો કરી. હવે આપણી સામે કોણ છે એટલો, એટલે દરેક દલીલો ક્ષણે ક્ષણે બદલાય છે, નવું જ આવે છે, અને આવું કોણ મારે છે બહુ છે. એટલે ગુરુ મહારાજે અનિત્ય નો પણ એકાંત પક્ષ વ્યાજબી નથી. બોલો, જો બધી વસ્તુ અનિત્ય જ હોય આમ જો તો તમે ગમે એને બાણ મારો, બંદૂક મારો અને એ માણસ મરી જાય તો તમે ગુનેગાર બનવા જોઈએ નહીં. કારણ કે ક્ષણિક હતો ને, બોલો, ક્ષણ ક્ષણ મરવાનો જ હતો. અમારા પાણથી નથી મળ્યો, ક્ષણિક હતો મળ્યો તો તમે શું ગુનો ગુનેગાર ગણીને પકડવામાં આવે? કોઈ કોઈની હિંસા જ કરશે નહીં, એ હિંસા કરશે ને હિંસા કરાશે જ નહીં. ધારો કે મને વિચાર હું બાણ છોડું અને મારું, વિચાર કરું બાણ છોડું, બાણ જ્યાં પહોંચે ત્યાં સુધી હો આત્મા એ બદલાઈ ગયા. હજી નહીં હિંસા ક્ષણિક માણી તો આમ થાય ને, તો વિચાર વાળો આત્મા તો ક્યાંય જતો રહ્યો, અને જેને મારવો તો એ આત્મા બી ક્યાંય જતો રહ્યો, એમ વચ્ચે કેટલા બદલાઈ ગયા. એ જગત ની વ્યવસ્થા ઘટશે અહી તે એકાંત પક્ષે બી હિંસા દિનામ અસંભવ નાશ હેતુ યોગે ક્ષણિકત્વ સાધના. એકાંત અનિત્ય પક્ષ માનવામાં પણ હિંસાદીનો અસંભવ છે. આને આની હિંસા કરી એવું કહેવાશે નહીં. કારણ કે એને જયારે બાદ છોડ્યું ત્યારે એનો જીવ જુદો હતો, અને બાણ ત્યાં પહોંચ્યું અને એનો ઘાસ કર્યો ત્યારે એમાં જીવ જુદો આવી ગયો. ક્ષણિક માની એમ થાય ને ભાઈ, હવે આ શરીરમાં જીવોને શું કેમ પકડવામાં આવે? સરકારી લોકો એને પકડી જાય ને, એનો કેસ ચાલે, હવે 6 મહિના કેસ ચાલે ને એને સજા ફરમાવી તો 6 મહિનામાં કેટલાય જીવ બદલાઈ જાય. માર્યું કોઈએ અને હિંસા વેદના ભોગવાનું કોઈ ના આવે, મારે આ વાત બરાબર વ્યાજબી નથી. નાશ હેતુ અયોગ્યના, નાશનું કારણ ઘટશે નહીં. જેને માર્યું એનું નાશનું કારણ નથી. કારણ શું કે મારનાર જીવ બાણ છોડ્યા પછી એમાં શરીરમાં કેટલાય જીવ ક્ષણે ક્ષણે બદલાવ, એ બાણ મરનારની પોતા પોતા તો મારનારા જીવમાં ઘણા જીવો બદલાઈ ગયા. જેને માર્યું હતું એમને એમ જ મરી ગયો. જેને બાણ માર્યું હતું એ તો તમારા ક્ષણિક સિદ્ધાંત પ્રમાણે મરી ગયો, એ ક્ષણવા જ રહે. તો આ જગતની બધી વ્યવસ્થા ઘટશે નહીં. ક્ષણિક કરતો છે સાધના, ક્ષણિક પણ જો સાધીશું તો કોઈ નાશનો હેતુ નહીં. આજે આપણે કોઈએ દૂરથી બોલ છૂટો માર્યો વાગ્યું તો આપણે એના ઉપર ગુસ્સો કરશું ને? હા, પેલો કે ના ભાઈ બોલ જે માર્યું તો એ તો અહીંયા કેટલાય જીવો બદલાઈ ગયા. એ તો ક્યારે મરી ગયો? હું કઈ ગુનેગાર નથી. તો આવી જગતની વ્યવસ્થા ઘટશે માટે એકલું ક્ષણિક માનવામાં પણ સારો મત નથી. નત્ર સંતાન ભેદસ્ય જનકો હિંસકો ભય સામૃતત્વાદ અજન્યત્વાદ ભાવત્વ નિયતમ હિ તદ. આ બૌદ્ધ દર્શન તરફ ચાલે છે એ લોકો શું કહે છે? એ સંતાન માને છે. શું માને છે? સંતાન. એટલે ક્ષણે ક્ષણે દ્રવ્ય બદલાય છે. સમજાયું? ક્ષણિક વાત ઉભો રાખવું છે, પણ જે જગ્યાએ વસ્તુ ક્ષણિક હતી ને ગઈ અને એની જગ્યાએ જે બીજું આવ્યું, એની જગ્યાએ ત્રીજું આવ્યું, એની જગ્યાએ ચોથું આવ્યું, એમ પરંપરા ચાલી નહીં. એ પરંપરાને સંતાન કહેવાય. શું કહેવાય? સંતાન. એટલે એક પાડીએ બાણ મારી પેલા પશુને ભાગ્યું અને પશુ મરી ગયું, પણ એમાં પાડીમાં સેંકડો જીવો બદલાના જ નહીં, પણ મૃત્યુ એની પરંપરા ચાલી કહેવાય ને કહેવાય. જેમ પેલું બાપે ચોરી કરી હોય તો છોકરાને પકડવામાં આવે એના જેવું જોવા હજી નહીં સમજા. પહેલા ક્ષણના જીવે છોકરા મોત કર્યું, હવે એની પરંપરામાં જેટલા જીવ આવે પેલા ગુનેગાર છે. સંતાન આ વાત આવો અસર થશે બોલો, આવો જે જગતના જીવો બેસે નહીં. જો સંતાન વેદસ્ય આવી સંતાન પરંપરા જે થશે એનો જનક હિંસક કહેવાશે નહીં, કારણ કે એમાં ક્ષણે ક્ષણે નવા નવા જીવાયા. મેં અત્યારે બાણ માર્યું, અરે બાણ આ ભાઈ પાસે પહોંચ્યું અને મેં વાગ્યું ત્યાં સુધી મારા આત્મામાં સેંકડો આત્મા બદલાઈ ગયા. ક્ષણે ક્ષણ જીવ બદલાય ને, તો એની હત્યા થાય યોગ્યાશ્રયમાં જે જીવ હોય એ તો કેટલાયમાં નંબર નો હોય બાળ મારનારા કરતા બેસે. એટલે જગતમાં કોઈ નહીં તમે હિંસક કહી શકશો નહીં. એ લખે જો સંતાન ભિનભિન થવાના કારણે એનો જનક એ હિંસક બનશે નહીં. એ તમે કોઈને હિંસા વાળા નહીં કહી શકો. આ જગતમાં કોર્ટોમાં કેસ ચાલે, હિંસા કરીને જેલ થાય, હિંસા લઈને દંડ થાય, તો ઘટશે જ નહીં. કર્મો બંધ નહીં પડે અને મારનાર તે ક્ષણે મરી ગયો. બોલો,
મારનાર તે
ક્ષણે ઘટો માટે તમે દંડ કોનો કરશો? એક માણસે ચોરી કરી, પછી પકડાણો, એનો કેસ ચાલ્યો અને કેસમાં તરફ સજા થઈ 6 મહિનાની. પણ ચોરી કરનારો જીવ અને આ સજા પામનારા જીવ બેની વચ્ચે લાખો જીવ બદલાઈ ગયા. ક્ષણે ક્ષણે ક્ષણિકો બદલાઈ ગયા ને. તો આ જેને તમે સજા કરી એ તો નિર્દોષ જીવ હમણાં જ આવ્યો. આ ક્ષણે ક્ષણિકો એનો શું થયો? આ ક્ષણે જ આવ્યો ને, એને તમે સજા કેમ કરી શકો? અને જેને ચોરી કરી એને તમે સજા કરજો તો એ ચાલ્યો. એ તો ક્ષણિક વાજી જતો લેવાનો છે. મારે જગતની વ્યવસ્થા ઘટશે. એટલે જે જો સંતાન ભેદસ્ય જનક હિંસકો ન ભરે. જુદું સંતાન જે નવું આવ્યું એનો જનક હિંસક કહેવાશે નહીં. કોઈ માણસને આપણે બાણ માર્યું, એ માણસ બની ધારો ફાળો થયો, તો આ માણસ તરીકેનું જે સંતાન ચાલતું હતું એનો ભેદ થઈ અને પાળા તરીકેનો પદાર્થ થયો ને. એટલે આવું કરનારાને આપણે હિંસક કહીશું. એને ગોળી મારી તો આ માણસ મરી ગયો અને પાડા તરીકે જન્મ્યો, એટલે એ ગુનેગાર. તો કે એને તમે ગુનેગાર કેમ કહી શકો? કારણ એ જીવ આમ જે મરવાનો જ હતો ક્ષણિકોવાદી. બોલો, ક્ષણિકોવાદી હા, એ પાન મારેલા કે ગુનેગાર નથી ભાઈ. આવો અર્થ થશે, સમજાય છે? તો જગતની વ્યવસ્થા ઘટશે નહીં. સામૃતત્વાદ આવી કાલ્પનિકતાથી અને અજન્યત્વાદ કોઈનાથી કોઈનો જન્મ નહીં હોવાથી અવશ્ય ભાવાત્મક જ બનશે. કેવો વિચાર કરવાનો? જો આપણે કોઈને મારતા નથી, આપણે કોઈનું ખરાબ કરતા નથી, એ ક્ષણિકવાદી આપોઆપ જ જાય છે. આપણે કીડી જગ્યા ઉપર પગ મૂકીને મારી નાખીએ ને તો આપણે મારી નાખી નથી, એ મરવાની જરૂર. આવું થશે જે જગતમાં કોઈના મગજમાં બેસે નહીં. અનિત્ય વાત બરાબર એકલો શ્લોક માંથી નરાદી ક્ષણ હેતુ શુક્રાદે ન હિંસક શુક્ર અંત્ય ક્ષણ એ નહીં એ બી ચાર પ્રસંગત. આમ એક દાખલો આપે છે, શુકર એટલે ભૂંડ, શુકર એટલે એક આપણે ભૂંડને બાણ માર્યું અને ભૂંડ મરીને ધારો માણસ તરીકે જન્મ્યું, એ શુકરનો અંત્ય ક્ષણ, ભૂંડના ભવનો છેલ્લો ક્ષણ અને મનુષ્યના તરીકે જન્મ્યું એ મનુષ્ય તરીકેનો પહેલો ભાવ. નર આદિ ક્ષણ એટલે મનુષ્યનો આદિ ક્ષણ, એનું કારણ શુકર અંત્ય ક્ષણ. આવું જે જગતમાં છે કે ભૂંડ મરીને મનુષ્ય થયું એ બધું ઘટશે નહીં. ખાલી સુકર જે છે ભીન ભૂંડ એ ફરી કોવાલી અમે મરવાનું જ હતું. તમે પાન ન માર્યું હોત તો મરવાનું હતું. વસ્તુને એકલી ક્ષણિક મારો માનો એનો શું થાય? એક ક્ષણ જ રે. બોલો, એ ભૂંડ ના અંત્ય ક્ષણે ભૂંડ આપોઆપ બોલો મરવાનું જ હતું. અને નર તરીકે જે ઉત્પત્તિ થઈ એ જુદા જીવની થઈ. પેલો જીવ આ જીવ એ જુદો છે. આમ થશે, આમ થવાથી બોલો વ્યભિચાર પ્રસંગ આવા આવા દોષો આવશે. દુનિયામાં આપણે એક છોકરાને મારી નાખીએ ને કોઈને તો આપણે હિંસક ગણાવીએ. સરકારી લોકો પણ આપણે પકડી જાય અને ગુનો ગણે, આપણું નહીં ઘટે. એ જેમ કે છે કે સર તમે મને કહો શું કામ પકડો છો? જેને પ્રાણ માર્યું બોલો એ તો ગયો શનિ કોવાથી. હું તો નવો આવ્યો છું. હું તો અને પાન જેને માર્યું બોલો એની પેલા પેલો ક્ષણિકવાદી મરવાનો જ હતો. તો જગતમાં કોઈ વ્યવસ્થા રહેશે નહીં. મારે આ વાત બરાબર નથી. ભૂંડ મરીને જ મનુષ્ય થાય છે, અથવા મનુષ્ય મરીને ભૂંડ થાય છે. આ ભાવ છોડી બીજા ભાવમાં થાય એમાં જીવ એનો એ રહે છે અને ભાવ પણ થાય છે. એટલે પર્યાય ને આશ્રય અનિત્ય, આપણે જીવનમાં જો જેમાં સુખી હોય એ કોઈ આડાવાળા ધંધે ચડી જાય અને પૈસા ગુમાવે તો ગરીબ થાય એવું દરેક ના બને. તો જે ધનિક હોય એ ગરીબ બને છે, જે ગરીબ હોય એ ધનિક બને છે. જો ક્ષણે ક્ષણે જીવ પલટાતો જ હોય તો ગરીબ હતો એ ગયો, આ ધનવાન તો નવો જીવ આવ્યો. સમજાય છે? તો જગતમાં જે વ્યવસ્થા છે, તમે પેલા પૈસા નહોતા કમાયા, અત્યારે બહુ ધનવાન થયા એટલે માનપાન એને પેલા નહોતું મળ્યું, હવે મળે. આ બધી વ્યવસ્થા નહીં ઘટે, જીવન બદલાઈ ગયું. આવા બે જે મગજમાં એટલું અનિશ્ચય નથી. બોલો, હવે એની વાત ચાલે. આ બધી શ્લોક 36, અનંત રક્ષણ ઉત્પાદે બુદ્ધ લુબ્ધ કયો સ્તુલા નૈવમ તરવી પ્રીત ક્વાપી તત્વ શાસ્ત્રાદી અસંગતિ. આમ જો એક શિકારી એક સખલાને મારે છે, એને બાણ કાઢી છોડ્યું, ત્યાં બુદ્ધ ભગવાન પર ઉભા છે. હવે સખલું જયારે મર્યું ત્યારે શિકારીના બાણથી મર્યું, તમે શિકારીને ગુનેગાર ગણો બોલો, તો બુદ્ધને ગુનેગાર ગણવા પડે. અને બુદ્ધને બિન ગુનેગાર ગણો બોલો, તો શિકારીને બિન ગુનેગાર ગણવો જોઈએ. કેમ કે બુદ્ધ ભગવાને બાણ નથી માર્યું, શિકારીએ બાણ માર્યું છે. બોલો, તો શિકારીને બાણથી પેલું નથી મર્યું, પેલું ક્ષણિક હતું એને મર્યું છે. ગુનેગાર થાય બધા ગુનેગાર, અને ગુનેગાર ના થાય બધા કેવું ગુનેગાર. એટલે એના ક્ષણિક સ્વભાવથી મરવાનું જ હતું. તો બુદ્ધ ભગવાન હોય કે શિકારી હોય બોલો, બે ને તમારે બિન ગુનેગાર માનવા જોઈએ. અનંત ક્ષણ ઉત્પાદી, નવા નવા ક્ષણે જે વસ્તુ ઉત્પન્ન થાય અને જૂની જાય, એમાં બુદ્ધ ભગવાન હોય કે લુબ્ધક હોય શિકારી, બંનેની તુલા. તમે પાન મારનારા જો શિક્ષા કરો તો ત્યાં ઉભેલા બુદ્ધ ભગવાનને પણ તમારે શિક્ષા કરવી જોઈએ. એ નહીં સમજાવ, બુદ્ધ ભગવાને એને નથી માર્યો એમ કહો તો પેલા એ પણ ક્યાં માર્યો? એ તો વસ્તુ ક્ષણિક હોવાથી માર્યો છે. હે, એટલે કે આવી બધી અવ્યવસ્થા થશે. બુદ્ધ ભગવાન અને લુદ્ધ બેમાં તુલા થશે. ન એવમ તજવીતની ક્વાપી, અને આમ લેશો તો આ પાપનું અટકાવવા પણ ક્યાંય થશે એમ. એટલે આપણે બધા મારો ને આપણે ક્યાં મારીએ છીએ? એ તો ક્ષણિક વળી મરવાના જ છે. એટલે જીવો વધારે હિંસામાં જોડાશે. કઈ અશક છે નહીં, અને એથી શાસ્ત્રની અસંગતિ, તો આ ભગવાન ના કહેલા બધા શાસ્ત્રો અસંગત થશે, નિષ્ફળ જશે. આવું હોય તો એમાં બચવું ઓછું કરવું જોઈએ, એકલું અનિત્ય ન માનવું જોઈએ. બોલો, આ દોષ ક્યારે આવ્યો? એકલું ક્ષણિક માન્યું, અનિત્ય માન્યું તો, એટલે આપણે એકલું અનિત્ય નથી. જેમ પેલું એકલું નિત્ય નથી, બોલો, એમ એકલું સમજાય છે. નિત્ય અનિત્ય બે ભેગું માનો તો જ ઘટે. આ જીવ તો જીવ દ્રવ્ય રૂપે કાયમ છે, બોલો, પણ આ માનવ પર્યાય રૂપે આજે હોય અને કોઈ માન મારે તો ના હોય. સમજાય છે, આખું જગત આવું છે નિત્ય અનિત્ય. એને બદલે તમે એક માનો છો એટલે આપણી તકલીફ ઉભી. શ્લોક 37, ઘટંતે ન વિના અહિંસા સત્યાદિની અપિ તત્વત એતસ્યા વૃત્તિ ભૂતાની પ્રાણી યદ ભગવાન જગવ. હવે ઉપરની બે જે આગળ ગાથાઓમાં આપણે ચર્ચા કરી એમાં એટલું નિત્ય માનીએ તો હિંસા નથી ઘટતી, એટલું અનિત્ય માનીએ, બોલો, હિંસા નથી ઘટતી, બરોબર ને? અને જો હિંસા ના ઘટે તો અસત્ય, ચોરી, મૈથુની, પરિગ્રહ એ પણ ના ઘટે. આ બધા હિંસાના કારણે વ્રત છે. આપણે જૂઠું બોલવું એને અવ્રત, હાથું બોલવું એને વ્રત કેમ કહીએ? જૂઠું બોલવાથી હિંસા વધે. હવે જૂઠું બોલીએ એટલે કોઈના ઉપર પણ આરોપ આવે, ચોરી કરીએ એટલે આરોપ આવે ને એમાં મરવાનો દિવસ આવે. હિંસાના કારણે બધા વ્રતો છે. જો હિંસા ના ઘટે તો બીજો, ત્રીજું, ચોથું વ્રત પણ ઘટશે નહીં. જો વિના અહિંસા, અહિંસા માન્યા વિના સત્યાદિની અપી સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ વ્રતો પણ તત્વથી ન ઘટંતે, તત્વથી ઘટશે નહીં. છે કે આ બધા વ્રતો છે ને એ અહિંસાના પહેલા વ્રતની વાટ ખુલ્લી છે. વૃત્તિ ભૂતાની આ અહિંસાના વાર તુલ્ય છે. હવે જો અહિંસા જ ના હોય તો વાર શું? ખેતરમાં અનાજ હોય તો વાર કરવાની હોય, ખેતરમાં અનાજ જ ના હોય તો વાર કોણ કરે? બોલો, એમ અહિંસા જ ના ઘટે તો વાર જેવા વધુ ઘટશે. ભગવાને કહ્યું છે કે એમ કહીને હવે સાક્ષી પાન આપે છે. બેસે જવાની વાત બરાબર. એકલું નિત્ય માનશો કોઈ નહીં ઘટે, એકલું બે છે અને માનવા પડશે એમ નહીં. તમે ના માનો તો એ જગતમાં છે, પણ તમે ના માનો તો એ જગતમાં છે. ભગવાન સમજાવે, ભગવાન એવું નથી કે હું આમ કહું છું તમારે માનવાનું છે અથવા તો મારું કર્યું થાય છે. આપણું અજ્ઞાન દૂર કરે છે. એ લાગે જો મૌની પ્રવચને યુજે સર્વેવી નિત્યા નિત્યમ સ્ફુટંદે ભિન્ના ભિને તથા આત્મની. મૌનિન્દ્ર એટલે વિતરાગ પ્રભુ, મૌનિઓના ઇન્દ્ર એ વિતરાગ પ્રભુ. એમના પ્રવચનમાં બોલો સર્વ સર્વે વસ્તુ ઘટી શકે. વિકરાગ પ્રભુના મતમાં બધી વસ્તુ ઘટી શકે. કેમ? નિત્ય નિત્ય. આત્મા કેવો છે? નિત્ય નિત્ય. બે લીધું અમે અનાદિકાળથી છે, બોલો, અનંતકાળ મારે નિત્ય. પણ પર્યાયથી બદલાતા, આજે માનવ છે કાલે પશુ હોય, પરિવારે દેવ હોય, પછી નાખી હોય, આવું પણ બધું બને. એટલે પર્યાયથી બદલાવા એટલે નિત્ય નિત્યમ. અને દેહથી ભિન્ન અભિન્ન, શરીરથી ભિન્ન પણ છે, બોલો, અભિન્ન પણ છે. આજે દેહમાં વ્યાપીને રહ્યો છે, બોલો, આજે એટલે અભિન્ન. કાંઈ તમે સોય ચપ્પુ લગાડો તો શરીરને લગાવે એમાં જીણે પીડા થાય એટલે એકમેક છે માટે, બરોબર. અને એકમેક હોવા છતાં બરોબર જી એનું આયુષ્ય પૂરું થાય ત્યારે આ દેહ નું એક એક પરમાણુ અહીં રહી જાય અને આત્માનું એક એક પ્રદેશ હોવાનું જાય. એટલે તમે ખાલી દૂધની પાટલ હોય ને એને ઊંધી કરો ને તો બધું દૂધ નહીં નીકળે, થોડું ચોકેલું રહેશે, ખરું કે નહીં. બોલો, આ શરીરમાંથી આત્મા જયારે મૃત્યુ પામે ત્યારે કોણે ખાતે ક્યાંય થોડો પણ ચોકેલો ના રહે, એટલે આ શરીર થી જુદો હતો જવું બને. એટલે જુદો પણ છે અને શરીરમાં વ્યાપીને પણ રહ્યો છે. દેહા ભિન્ના ભિન્ન, દેશી ભિન્ન પણ છે અને ભિન્ન પણ છે. ફરી બોલું, બોલો. આત્મા દેશી ભિન્ન છે. આજે ક્યાંય સોય લગાડો તો દેહ ને પીડા થાય અને દેહ માં આત્મા ને પીડા થાય, દેહ ના પણ ચીરા થાય. બોલો, અંદર આત્મા ની પીડા થાય. આટલો એકમેક હોવા છતાં બોલો આયુષ્ય પૂરું થાય ત્યારે અંદર નો આખો આત્મા નીકળી જાય, ક્યાંક ખૂણે ખાતે છોકેલો ના રહે. તમે તેલ નો ડબ્બો ઠરવો ને તો એ તેલ થોડું છોકેલું રહે નહી અંદર. એટલે આત્મા દેહ થી ભિન્ન થયો, આખો નીકળી જાય છે એટલે ભિન્ન, અને વ્યાપીને રહે છે મારે ભિન્ન. એટલે દેહ ભિન્ના ભિન્ન બે ભેગું જ રાખવાનું, નિત્ય નિત્ય ભિન્ના ભિન્ન નહીં. આવા બે ધર્મ વાળો આત્મા છે. શ્લોક 39, આત્મા દ્રવ્યાર્થ તો નિત્ય પર્યાયાર્થ વિના સ્વર હિનતી ઇન્ચિદે સતત કલાની અભિયથી ગચ્છતિ. હવે આ ગાથામાં આ વાતનો સાર લખ્યો અમે કે દ્રવ્યાર્થ તો નિત્ય, દ્રવ્ય દ્રષ્ટિએ આત્મા નિત્ય છે. બોલો, અને પર્યાય અર્થ વિના સ્વર, પર્યાય દ્રષ્ટિએ વિનાશી છે, અનિત્ય છે. એટલે નિત્ય નિત્ય બે છે એટલે હિંસા ઘટે. આ જીવે આ પર્યાય માંથી આ જીવને મુક્ત કર્યો એટલે બીજો પર્યાય લેવો પડ્યો, એટલે આ પર્યાય રૂપે એની હિંસા થઈ. હિનસ્તી હિંસતે, કોક મારનાર આત્મા હિનસ્તી હિંસા કરે છે અને મરનાર આત્માની હિંસા થાય છે. હિનસ્તી અને હિંસતે, અને હિંસા કરનારો જીવ સતત થલાની એની હિંસા કરવાનું ફળને પણ ભવાંતરમાં પામે છે. એટલે હિંસા ઘટે, નીચા નીચે બે ભેગું માનો તો હિંસા ઘટે. એકલું અનિત્ય કે એકલું નિત્ય માનો તો હિંસા નહીં ઘટે. ક્ષણિક હતું એટલે કહ્યું. એ આ જૈન દર્શનની મુખ્ય વાત છે કે સર્વે વસ્તુ એક આત્મા નહીં, આ એક કોઈ બી અજી વસ્તુ પણ નિત્ય નિત્ય છે. આકાશ પણ અનાદિકાળથી છે, અનંતકાળ રહેવાનું છે, મારે નિત્ય. બોલો, અને આજે તમારી જગ્યા તમે વેચવા નહીં થાય, આ વેચરે નહીં થાય એટલે માલિકી ભાવે બદલાતી. તમારી હતી છત તમે વેચે અમને આપી તો તમને એ ભૂખ ફેસવા નહીં દે. પર્યાય છે નિત્ય, આકાશ જેવું દ્રવ્ય પણ નિત્ય નિત્ય, આત્મા જેવું દ્રવ્ય પણ નિત્ય નિત્ય. આ મહાપુરુષો આપણને સમજાવે. પૂછ્યું છે કઈ, પૂછવા જેવું કઈ છે જ નહીં, માની લેવા જેવું છે. આપણે બાબા વાક્યમ પ્રમાણમ જેમ નહીં હો, કશું વસ્તુ આવી છે ને કહેવાય. આપણે જન્મ્યા ત્યારે આપણી શરીર પોઝિશન જુદી હતી, નાની બુદ્ધિ પણ અલ્પ હતી, બરોબર. આજે આટલા મોટા થયા તો બુદ્ધિમાં વધ્યા, ભણતરમાં વધ્યા, શરીરમાં વધ્યા, એ અપડે સાહેબ બદલાયા. બોલો, છતાં જેને જે દરમિયાન જેના દીકરા હતા એના જ આજે દીકરા કેવાય અનુભવ સાક્ષી જાગૃતિ અન્વય ગોચર એકાંત પ્રાચીન યુક્તિ સુમિશો હતા. અહીં આપણને આ દરેક દ્રવ્યો અન્વય વાળા અને વ્યતિરેક ભાવ વાળા દેખાય છે. અન્વય એટલે એનું એ દ્રવ્ય બોલો, અન્વય એટલે એનું એ હોવું અને વ્યતિરેક એટલે ફરિયાદથી બદલાય. આજે હું તમને અહીંયા 15-20 વર્ષથી આવું છું તો 15 વર્ષ પહેલા હું અહીંયા ધીરુભાઈ કહેવાય, આજે પણ એ રૂપે નિત્ય, છતાં 15 વર્ષ પહેલા આપણું શહેરની પોઝિશન હોય એવી આજે ના હોય. હવે ગરીબ ની ઉંમર ની અસર હોય કે નહીં ફરી બદલાય. અનુભવ સાક્ષી, આવો આપણને અનુભવ જે એરિયામાં સાક્ષી છે. શું વ્યાવૃત્તિ અને અન્વય બે છે, અન્વય રૂપે દ્રવ્ય તેનું તે પણ છે અને વ્યાવૃત્તિ બદલાતું પણ છે, બરોબર છે. માટે એકાંત પક્ષ માનવો જોઈએ
નહીં.
જે એકાંત માનશે
બરોબર,
એમાં એકાંત નિત્ય માનશે તો એકાંત અનિત્ય વાળાનું ખંડન કરશે, અને એકાંત અનિત્ય માનશો એકાંત નિત્ય વાળાનું ખંડન કરશે. એટલે કે જો એકાંત પક્ષપાતીની યુક્તિઓ મિથ હતા, અરસ્પર બનાવે છે. આ તમે જે કઈ રહ્યા છો બધા ભાઈઓ ભાઈઓના બહેનો, પરસ્પર સમાન કે અસમાન બે જ
બોલવાના.
અમુક પુરુષો છે, અમુક બહેનો છે, સ્ત્રી પુરુષ પણ ભિન્ન બોલો, અને માયાવી ના વતની તરીકે સમાન. બે માન્યા વગર છૂટકો જ નથી, ઉભય સ્વરૂપ છે ને કેવાનું છે. જો તમે એક સ્વરૂપ કહેશો બીજું સ્વરૂપ નહીં માનો તો બીજા સ્વરૂપ વળે ત્યારે ઘાટ થવાનો. એ મિત્ર હતા, સમજાય છે. જૈન દર્શન ની આ વાત છે કે જગત આખું ઉભય સ્વરૂપ વાળું છે. પીડા કરતું તો દેહ વ્યાપત્યા દુષ્ટ ભાવ છ, સીધા ઇન્દ્રાદ મે પ્રોક્તા નહી ઇત્તમ અપહેતુતા. જૈન શાસ્ત્રોમાં આમ જો હિંસા 3 પ્રકારની કઈ છે, કેટલા પ્રકારની મારા આમ જો બીજાને પીડા કરીએ પેલી હિંસા બોલો, બીજાના દેહ નો નાશ કરવો એટલે મારી નાખવો એ બીજી હિંસા બોલો, અને મારવો નહીં પીડા આપવાની નહીં, કઈ એને કઈ લેવી એને મારવાના પરિણામ કરવા,
મારવાના પરિણામ
એ ત્રીજી હિંસા. ફરી બોલું, પેલા બીજાને પીડા આપવી, પીડા કરતું તો સમજાય છે. એ બીજું દેહ વ્યાપત્યા દેહ નો નાશ કરવો એટલે મોત કરવો, અને ત્રીજું દુષ્ટ ભાવ ખરાબ ભાવ, એમ ત્રીજા હિંસા આગમે પ્રોક્તા. આગમમાં 3 પ્રકારની હિંસા કહેલી છે, નહી ઇત્થમ અપહેતુકા. અને આ 3 પ્રકારની હિંસા નિરર્થક નથી કહી, આપણે બીજા જીવને મારી નાખીએ બોલો એ પણ હિંસા કહેવાય, મારી નાખીએ પીડા આપીએ એ પણ હિંસા કહેવાય. મારીએ નહીં પીડા આપીએ નહીં, પણ મનમાં વિચારીએ ક્યારે લાખા લોકોને એને પીડા આપવું એ પણ હિંસા
કહેવાય.
આપણે જુદી, એક નામ હેતુ હિંસા, બીજા નામ સ્વરૂપ હિંસા, અને ત્રીજાનું નામ હેતુ હિંસા અનુબંધ હિંસા. નામ બોલો, એટલે બીજાને આપણે મારીએ કૂટીએ મારી ના નાખીએ, પણ એને દુઃખ આપીએ પેલી હેતુ હિંસા, મારી નાખીએ બીજી સ્વરૂપ હિંસા બોલો, અને મનમાં બેડા બેડા વિચારીએ ત્યારે લાભ ફાવે નાનું ઘાટ ખાસ કાઢવું એ અનુબંધ હિંસા. કેટલી હિંસા? બોલો, હેતુ હિંસા, પીડા કરવી પહેલી, દેહ નો નાશ કરવો બીજી, દુષ્ટ ભાવ આખો ત્રણ, એમ ત્રીજા ત્રણ પ્રકારની હિંસા આગમમાં કહેલી છે. નહીં અપહેતુ, અને આવું માનશો તો જ આ વાત બરાબર સંગત થશે. પૂછ્યું છે કે નહીં? ત્રણેય હિંસા આપણે છોડવાની, ભેગા ગયા પણ કોઈનું ખરાબ નહીં વિચારવાનું, કોઈ પીડા પણ નહીં કરવાની, અને કોઈની હત્યા પણ નહીં કરવાની. શ્લોક 42. હંતુર જાગૃતિ કો દોષ હિંસનીય છે કર્મણ કસરતીત અભાવે ચણ્યત્રાપીથી મુદા વચ. ઘણા લોકો આવી ચલી ગયા, આમ જો કાગ એક પાણ મારી ને પેલો જીવ મરી ગયો, પણ શાસ્ત્રમાં એવું આવે છે કે એનું આયુષ્ય પૂરું થવાનું હતું એટલે મરી ગયો. તો પાણ મારનાર ને શું કેમ દોષ લાગે? ના, આવો પ્રશ્ન કોઈ કરે છે કે હંતુર જાગૃતિ કો દોષ, હન્નાર માણસ બરાબર જાગે છે, એમાં એનો શું દોષ? હિંસનીય છે કર્મણી, હિંસા કરવા એ પ્રાણી એનું કર્મ પૂરું થયું. જંગલ આપણને કોઈ પ્રાણ માર્યું અને આપણે મરી ગયા, તો આપણું આયુષ્ય પૂરું થયું એટલે મર્યા ને? તો આપણે આયુષ્ય પૂરું થયું મર્યા, તો પ્રાણ મારનારને ગુનેગાર શું કામ ગણાય? એમ કોઈ પ્રશ્ન કરે, આવું પ્રસક્તિ રે પ્રશ્ન થશે. સદા ભાવે તો અન્ય પ્રાપી, અને જો એને હિંસક તમે નહીં ગણો તો અન્ય ઠેકાણે પણ તું આવી હિંસા જોર કરશે. માટે આવી દલીલ કરવી એ મુદા વચન, ફોકટ વચન છે. હવે એનું આયુષ્ય આપણા પ્રાણથી પૂરું થયું, પણ પૂરું થવાનું હતું કે વધારે હતું એનું જ્ઞાન આપણને કઈ છે નહીં. બોલો, એવું પણ કહ ન બને કે એના આયુષ્ય લાંબુ હોય અને આપણું બાણ કર્યું એટલે આયુષ્યનું ઉપક્રમ થયું હોય, એવું બને ને? અને ખરેખર તો આવું જ બને, કારણ કે આપણી પાસે કઈ જ્ઞાન નથી કાનું આયુષ્યું છે. અને આયુષ્ય ટૂંકું હોય કે લાંબુ હોય, પણ એ જીવને મરવું ગમતું, જીવવું ગમે છે, તો એ જીવને ગમતું જ આપણે છીનવી લીધું. એટલે હિંસકને હિંસક તરીકે ગણવામાં આવે છે અને એને સજા થાય છે. કોઈએ કોઈનું ખૂન કર્યું અને કેસ ચાલ થઈ કે સાહેબ એનું આયુષ્ય પૂરું થતું એટલે મેં બાર માર્યું. બોલો, એનું તો જજ સાહેબ ચલાવે ખરા? ત્યારે કા ખબર નહીં એનું આયુષ્ય પૂરું થતું હતું. એટલે આવી દલીલો કરવી એ મુદા વચનો, ખોટા વચનો છે. આવા બચાવ કરવાના નહીં. આવી પાસે એવું જ્ઞાન પણ નથી. અને આપણે ત્યાં તો બાણ, ઝેર, આગ આવા બધા કારણો આવે તો લાંબુ આયુષ્ય ટૂંકું થાય છે. લાંબુ આયુષ્ય જેમ 100 ફૂટનું દોરડું હોય એમ તમે એક છેડેથી બાળો, એક મિનિટમાં 1 ફૂટ બળે તો 100 ફૂટના દોરડા બળતા કેટલી મિનિટ લાગે? બોલો, 100 મિનિટ લાગે ને? 100 મિનિટ લાગવાની છે. અને આપણે ઘર બંધ કરીને જવું છે એ ઈચ્છા છે કે આપણે જલ્દી મળી જાય, સારું. એનું ગૂંચળું વાળ્યું, બોલું જા, એને ભઠ્ઠામાં નાખ્યું, તો 100 મિનિટ જેને બળતા લાગવાની હતી એ 5 મિનિટમાં પણ બળે કે ના બળે? એમ 100 વર્ષ જીવવાનું હોય, બોલો, એને જો આવું બાણ વાગે તો 5 વર્ષે મરી જાય. આવું મહાપુરુષો કહે છે. એને આયુષ્યનો અપક્રમ કહેવાય, અપવર્તના, એના બધા ભેદ આવે છે. એટલે હિંસા કરવી નહીં, આવું સમજાશે. જો શ્લોક 42, હંતુર જાગૃતિ, હણનાર માણસ છે એમાં કો દોષ, શું દોષ છે? હિંસને છે કર્મણી, હિંસા કરવાળા પ્રાણીનું કર્મ ઉદયમાં આવ્યું એટલે મરી ગયો. આવી પ્રસક્તિ, આવો કોઈ પ્રસંગ આવે તો તદભાવે, જો હિંસક ન હોત તો બીજા હિંસકને વિશે પણ આવી હિંસા કરવાની પ્રાપ્તિ થાય. માટે આમાં હિંસકનો દોષ નથી. પેલા મળવા લાયક પ્રાણી છે એનું આયુષ્ય પૂરું થતું હતું એટલે આ જીવે પાણ માર્યું, આવી દલીલ કરવી એ વ્યાજબી નથી. શ્લોક 43. શ્લોક 43 હિંસ્ય કર્મ વિપાક છે મરનારા જીવનું ધારો કે આયુષ્ય કર્મ પૂરું થવાયું હોય તો પણ મારનારા એ જેને બાણ માર્યું એના હૃદયમાં એને મારવાના જે હિંસક પરિણામ છે તેથી એ ગુનેગાર તેઓ મરે તો જ ગુનેગાર એમ નહીં એ ન મરે તો ગુનેગાર બોલો આપડે કોઈને મારવા બાણ માર્યું અને એ આખો બધો ખસી ગયો ન મર્યો તો બાણ મારવાને હિંસક કરી પકડાય જ નહીં બોલો હિંસા લાગે કોઈ બંદૂક મારી સામે બચી ગયો આખો બાજુ તો બંદૂક મારનારો ગુનેગાર ગણાય છે કેમ કે એના હૃદયમાં હિંસાના ભાવ છે હિંસ્ય એટલે હિંસા કરનાર પ્રાણી એના કર્મના વિપકાદીથી એ બચી જાય તો એ દુષ્ટાશય નિમિત્ત હતા મારનારામાં જે દુષ્ટાશય નિમિત્તપણું છે એ જ હિંસકપણું છે એમ સમજવું જેમ કોઈ વૈદ્ય હોય ભાઈ એ કેટલી વાર એવી દવા કરે બોલો કે તમને વધારે પીડા થાય એવું પણ બને તો આપણે કરવા દઈએ કેમ એના હૃદયમાં મારવાનું પરિણામ નથી ડોક્ટર સાહેબ એ ઓપરેશન કરાવવા જઈએ તો આપણે ચોરો ભૂસું ખાડે બે હોશ કરે એટલે પેલા આપણને બે હોશ પણ આમ લઈ જાય તો આપણે એમનો દંડ નથી કરતા કેમ કે બે હોશ પણ જે લઈ જાય છે એ પણ તમારું દર્દ મટાડવા માટે લઈ જાય એમ કોક વખત આપણો સડેલો ભાગ આપણને વાંચે વાળી ડોક્ટર કાપી નાખે એટલે એમને હિંસા કરી જ નહીં તો એમને હિંસા નથી કહેવાતા હા એટલે ભાવમાં જે હિંસાના પરિણામ છે એનાથી જીવ હિંસક ગણાય છે આ વૈદ્યને પેલો શત્રુની જેમ હિંસક ગણાતા નથી હા તો તમે કોઈને ન મારો પણ મારવાના પરિણામ કરો કે મારી જો કુદરતી શક્તિ ખીલે ને તો દુનિયાને સાફ કરી નાખે તો બધાને માર્યાનો દોષ લાગે દુનિયાને એટલે શું હિન્દુસ્તાન નું હોય તો પાકિસ્તાન ને સાફ કરી નાખું એમ શત્રુની દુનિયાને આવા મનમાં વિચારો જ ઘૂમતા હોય ને તો કોઈને પણ માર્યા વગર હિંસાનો દોષ આપણને લાગે બરોબર કોઈને હવે હું જાણું કે આપણો આશય બોલો હિંસા કરવાનો હોય તો મહાદોષ લાગે હવે મારીએ કે ના મારીએ અને કોઈ પૂજ્ય પુરુષો નો ઉપદેશ અસર કરી અને આપણે હિંસાના આશયથી પાછા ફર્યા બોલો તો આપણું કલ્યાણ થાય જોયું સદ ઉપદેશાદે ઉત્તમ ઉપદેશાદીથી સારા માણસોના ઉપદેશાદીથી સદ નિવૃત્તિ હિંસાદીની નિવૃત્તિ કરીએ એવું પણ બને સોપ કર્મ છે પાપ છે તો આપણું પાપ કર્મ જે ઉદયમાં આવ્યું એ સોપક્રમી સમજવું કેવું એટલે એમાં ઉપક્રમ લાગે અને પાપ કર્મ ચાલી જાય નાશ પામે આવું પાપ સોપક્રમ એવું પાપ એનો નાશ થવાથી અને પોતાના આશયની બધું વૃદ્ધિ થાય પોતાના આશયમાં જીવોને જે મારવાનો પરિણામ હતો એને બદલે બચાવવાનો પરિણામ થઈ જાય આવું બદલાઈ જાય આપણા પાપનો બદલો થઈ જાય ઘણી વખત આપણે કોઈને મારવા ગયા હોઈએ પણ એનું સ્વરૂપ જોઈએ તો આપણા પરિણામ બદલાઈ જાય એટલે આપણું પાપ કર્મ આખું ઉપક્રમ પામ્યું કહેવાય શું કહેવાય આવું જગતમાં બને અપવર્ગ તરો બીજમ મુખ્યા હિંસા એ મુખ્ય તે સત્યાદિની વૃતાની હત જાયન તે પલ્લવા નવા હવે આમ જો કેરીઓ ખાવી હોય ભાઈ તો આંબો વાવવો પડે ને બોલો, એમ મોક્ષ લેવો હોય તો અહિંસા ને બરાબર પાડવી પડે. એટલે અહિંસા એ મોક્ષરૂપી વૃક્ષ નું બીજ છે. અપવર્ગ તરો, અપવર્ગ એ મોક્ષ, એ રૂપી તરુ એ વૃક્ષ, એનું બીજ મુખ્યત્વે અહિંસા છે. જેમ કરે કોઈ જીવને મારવા નહીં, કોઈ જીવને દુઃખ દેવું નહીં, કોઈને આપણા તમે પીડા ઉભી કરવી નહીં. આ મોક્ષરૂપી વૃક્ષ નું બીજ છે. બાકીના જે ચાર વ્રત રહ્યા, સત્ય બોલવું, ચોરી કરવી નહીં, બ્રહ્મચર્ય પાળવું અને પરિગ્રહ રાખવાનું, એ સત્યાજીની વ્રતાની સત્ય વિનય વ્રતો એ આ વૃક્ષના ફળગા છે. નવા ફળગા સમજાય, જેમ જેમ ફૂલો અંદર ઉગે, ફળગા ફૂટે તો આગળ ફળ આવે ને. એટલે અહિંસા એ મૂળ, બોલો, બાકીના ચાર વચ્ચેના ફળગા છે. માટે એને હાચવી રાખવાનું. આ વૃક્ષ કર્માય નહીં, કયું? અહિંસા રૂપી, એ ધ્યાન રાખવાનું. શ્લોક 46, અહિંસા સંભવ તીર્થમ દૃશ્ય અત્રૈવ સાધને અનુકંધાની સંશુદ્ધિ અત્રૈ વાસ્તી વાસ્તવી. આ જૈન શાસન માં જ, બોલો, આવી અહિંસાની વાત સમજાવેલી છે. એટલું જીવને ન મારવો એ અહિંસા એમ નહીં, ન મારવો એ પણ અહિંસા, દુઃખ ના આપવું એ પણ અહિંસા, અને દુઃખ આપવાનું પરિણામ ન કરવો એ પણ અહિંસા. એમ હિંસા ત્રણ પ્રકારની, તો એમ અહિંસા પણ. અહિંસાની સંભવ ઉત્પત્તિ આ રીતે આ જૈન શાસન માં દેખાય છે. અનુબંધાની સમશુદ્ધિ માટે અનુબંધની શુદ્ધિ બહુ જાળવી. અનુબંધની શુદ્ધિ એટલે આત્માના પરિણામની શુદ્ધિ, મારવાના પરિણામ ન કરવા. બોલો, ક્યારેય ન લાવવા. ખરા હાલતા ચાલતા કોઈ જીવ મરી જાય, બોલો, પણ મારવાના પરિણામ ન લાવવા. મારવાના પરિણામ એ અનુબંધ હિંસા. અનુબંધ હિંસા આ જીવ ઘણી કરે. કોઈને મારવું હોય તે પણ તમે મારો, એ જો પછીનું પૂરું થાય ના મારી શકો, આવું ખૂબ નહીં. એક બે હોય તો મારી શકો, પછીનું જોવું હોય તો ના. એટલે મારવું અઘરું છે, તો મારવાના પરિણામ તો બેઠા બેઠા જીવ કર્યા કરે. સારું, કાલે મારી સાકડ આવે ને બધાને ખેડા મેદા કરી નાખો, બહુ ટોટાય છે. ભેગા કરે જીવ ભાવના ભાવે. એટલે અનુબંધ હિંસા તો ઘણી થઈ જાય. માટે કે જે હે જીવ, તો આવી હિંસાથી વિરામ પામ. શ્લોક 47, હિંસાયા જ્ઞાન યોગેન સમ્યક ચેતમાત્મન સકલોત્પદ ન્યાસ તુલ્યાયાન અનુબંધન. આમ જો જેમ જેમ જીવ ઊંડું સમજતો જાય, તેને હિંસાનું સ્વરૂપ બરાબર સમજાતું જાય, અને જ્ઞાન ના બળે, બોલો, એ હિંસામાંથી અટકતો જાય. જ્ઞાન ના બળે હિંસામાંથી અટકતો જાય. આ કોણ છે જે ભગવાન નું શાસન પામ્યો હોય છે? એ સમ્યક દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ મહાત્મા. બોલો, જ્ઞાન ભણવાના કારણે આવી હિંસામાંથી અટકતો જાય. એટલે એને જ્યાં જ્યાં હિંસા દેખાય, બોલો, તેનું મન દુખાય, એનું એટલે સંસારમાં ચાલે હાલે ચાલે ને, તો કેવી રીતે ચાલે? આપણે એક રોડ કોર્સ કરવો ઇન્ડિયામાં, અને બપોરનો 2 વાગ્યાનો સૂર્ય બરાબર તપ્યો હોય, અને રોડ આમ એકદમ ગરમ ગરમ હોય, અને પગમાં ચંપલ બૂટ ના પહેર્યા હોય, સાંભળો, હળવાળા પગે રોડનો ક્રોસ કરવો હોય, કેવું કરીએ? અડધો પગ મૂકી અડધો ના મૂકીને દોડીએ? બોલો, એવી રીતે હિંસાથી ભયભીત થયેલો જીવ, મારાથી કોઈ જીવની હિંસા ન થઈ જાય, મારાથી એમ સમજીને આવું ચાલે. કેવું તપ્ત લોહ પદ, તપ્ત એટલે તપાવેલા, લોહ પદ લોઢાનું કાટ્યું, એના ઉપર પદન્યાસ પગ મૂકવા તુલ્ય આવી એની ગતિ હોય.
સંસાર એ રીતે પસાર કરે.
હા,
સંસારમાં
કદાચ સંસારમાં આવી ગયો તો કપેલા લોઢા ઉપર ચાલવું પડે, જેમ આપે તો વિવેક પૂર્વક ચાલીએ, અડધો પગ મૂક્યો ના મૂક્યો ભાગીએ, એમ ક્યાંક આવા હિંસાના કદાચ પ્રસંગ આવે તો પણ આ જીવ બહુ પિયાતા પિયાતા ચાલે, રખે મને વધારે કર્મ ન બંધાઈ જાય એનું ધ્યાન રાખીને ચાલે. ન અનુબંધન પણ ચીકણા કર્મ બંધાય એવું હિંસા ના કરે. અનુબંધ એટલે ચીકણું કર્મ, ન અનુબંધન રાશિ માટીને કરે એવું કામ ના કરે. બેઠી વાત ફરી બોલું, રાશિ માટીને હિંસા લાગે એવું કામ ના કરે. બહુ જાગૃત, હવે ચાલવામાં જાગ્રત, ઘરના વ્યવહારમાં જાગ્રત, બોલો જા બધી જાગૃત. શ્લોક 48, સતામસ્યાશ કશ્યાચિત યત્ના ભક્તિ સારીના અનુબંધો અહિંસાયા હિન પૂજારી કર્મની. આ તત્વ સમજ્યા પછી જયારે જયારે કઈ પ્રવૃત્તિ કરવાની આવે તો બહુ ઝેણા પૂર્વક પ્રવૃત્તિ કરે. શું કરે? જો અસ્યાસ્ત સત્તા સજ્જન પુરુષોને અસ્યા કશ્યાચિત આવી કોઈ ક્રિયા કરવાનો પ્રસંગ આવે તો યત્ના એટલે જૈણા અને હૃદયની ભક્તિ સારીના, જૈણા વાળા અને ભક્તિ વાળા, બોલો એવા સજ્જન પુરુષોને આવી કદાચ કોઈ કાર્યવાહી કરવાનો પ્રસંગ આવે તો એ હિંસાનો બોલો અનુબંધ થતો નથી. જીન પૂજાદી કાર્ય કરવામાં અહિંસાનો અનુબંધ થાય, હિંસાનો અનુબંધ ના થાય. આપણે ભગવાનની પૂજા કરીએ એમાં ઘણી વાર ભગવાનને સ્નાનાભિષેક કરાવીએ એટલે અપકાયના જીવોની હિંસા થાય, ફૂલ ચડાવીએ પૂરો વરસ કરી કાંઈની હિંસા થાય, આવું બને નહીં. લાઈટ સળગાવીએ તો અગ્નિકાયની હિંસા થાય ખરી, ન થાય નહીં. પણ ભક્તિનો ભાવ અધિક છે, બોલો એટલે જેના પૂર્વક કરે એટલે એને હિંસાનો બહુ દોષ લાગતો નથી. ભાવ હિંસાનો નથી, ભક્તિનો છે અને હિંસા કરે એમાં જૈના પાડે છે, બને એટલી સાચવીને કરે છે. એટલે જો યત્ના ભક્તિ સારીના જૈના અને ભક્તિથી શોધતા એવા સજ્જન પુરુષોની આ ક્રિયા જે કરે એમાં જીન પૂજાની ક્રિયામાં અહિંસા નો અનુબંધ થાય પણ હિંસા લાગતી. શ્લોક 49, હિંસાનુબંધીની હિંસા મિથ્યા દ્રષ્ટિ દુર્ગતિ, અજ્ઞાન શક્તિ યોગ્ય ન દ્રશ્ય અહિંસા થી સાધુસી. હવે જે કેમ જો જે જીવ મિથ્યા દ્રષ્ટિ હોય ને ભાઈ, એ જીવ ઘર પાળે અહિંસા, બોલો સાધુના જેવા વ્રતો પાળે, સાધુ ઘણું પાળે, પણ એનો ભાવ આત્માને દેવલોક લેવાનો, સંસારના સુખ લેવાનું અને ભોગ સુખોનું, એટલે ઉલટી બુદ્ધિ હોય, એટલે એની પાળેલી અહિંસા પણ હિંસાનો હેતુ બને. જો મિથ્યા દ્રષ્ટિ હેતુ દુર્મતે દુષ્ટ મતિ વાળા એવા મિથ્યા દ્રષ્ટિની છે ને જે હિંસાનું બંધીની હિંસા, હિંસાનો અનુબંધ કરાવે એવી એની આ હિંસા હોય છે અજ્ઞાન શક્તિના કારણે, તસ્ય અહિંસા થી તેની અહિંસા પણ તેવી હિંસા રૂપે બને. આજે ઘણા લોકો આવા વ્રતો પાળે કે બીજા ભૌમો દેવ થાવ, બીજા ભૌમો આવો રાજા થાવ, સમૃદ્ધિ વાળો થાવ, પાળે અહિંસા અને ફળમાં ઈચ્છા આવો રાજા પણ હિંસા, એટલે હિંસાને લાવનારી અહિંસા, એટલે મિથ્યા દ્રષ્ટિનું બોલો વ્રત પ્રસંગ પ્રશંસા કરવા યોગ્ય હોતું નથી. અહિંસા બી ચાલ્યું છે, એની અહિંસા પણ તેવી રીતે હિંસાનું બંધ વાળી હિંસા મળી. ઘણા લોકો આપણી બાજુમાં જ બેસે, આપણે ઘણો આવકાર આપી દેવો સાહેબ આવો સાહેબ, પણ નજીક બેહો તો ખીચામાં હાથ નાખવા જાય ને તો ચીઠું કપાય ને, એના કોઈ કપાય? એને આપેલો આવકાર માન સન્માન આપણા નાશનું કારણ બને, આપણા એટલે ખીચું કાપવાનું કારણ બને ને, એમ આ જીવો પાળે અહિંસા. બોલો, પણ ઈચ્છા હોય દેવલો કેમ મળે, રાજા કેમ થાવ, મહા મોટો દુનિયામાં કેમ થાવ, એટલે હિંસાનું જ કારણ બને.
ભક્તિ કરીને હિંસા માંગે
એટલે આ વાત બરાબર નથી. પ્રભુની ભક્તિ કરવાની, પણ મારો આત્મા વિતરાગ કેમ બને, સંસારની પર કેમ બને, હું કેવળ જ્ઞાની બને, મોક્ષે કેમ જાઉં, આ માટે છે. રાજા મહારાજા થવા માટે આપણાથી જીવો કેમ વધારે ન મરે એનો ઉપયોગ રાખવો, એના જૈના સમજાવો. જૈના શબ્દ છે ને એ પ્રાકૃત છે, એનો શબ્દ યતના છે. યતના એટલે ઉપયોગ પૂર્વક વર્તવું. બોલો, ઉપયોગ એના યતના જૈના, યતના એનું પીઓ નામ જૈના. યતના ઉપરી જૈના, જેમ આપણે ખાણ ખાડી ચામાં નાખવા, હવે ખાણ એમને નાખી દીધી ચામાં, ગળી હોવાથી કોક હિન્દુસ્તાનનો કોક કીડીઓ થઈ હોય, મકોડા થયો, એમને નાખી દીધી તો જે કીડા મકોડા બધું ગળી જાય નહીં જો. એને બદલે આવા જીવો મરી ના જાય એટલે એની એક ખાણ બહાર વાસણમાં કાઢી અને જોઈ કપાસી, કોઈ કીડા મકોડાની ભીણી કાઢી નાખ્યા, ફરી ખાંડ કામમાં નાખી, આ જૈના. જેને ઉપયોગ પૂરો કામ કરવું બધામાં. આ તો ખાંડો મેં દાખલો આપ્યો એમ બધામાં. આપણે હમણાં ચાલતા હતા ને, એટલી ઈયર હતી, આ ભાઈના પગ નીચે આવી જાય મને એમ કે થઈ ગયું, એટલે એને પગ બીજી બાજુ મૂક્યો, આ જૈના કહેવાય. નહીં સમજાવ. નાના નાના જીવો કે મોટા જીવો હોય, પણ જીવોને જોઈને ઉપયોગ પૂર્વક ચાલે. આપણે બેફામ પણ ચાલીએ ને તો નાના એટલે મોટો જીવો આવો હાફ હોય ને તેના ઉપર પકડાઈ જાય, આપણે મરી જઈએ. કોપા એ તો મરી જાય, પણ હજી નહીં સમજાવ. આપણે એટલું ઉપર જોઈએ તો નીચે નાના જીવ જ મરી જાય એવું નહીં, નાનો જીવ એવો હોય તો મરી જાય, અને કોઈ મોટો જીવ આ જતો હોય અને એના ઉપર આપણે પગ આવે જોઈએ નહીં તો લાગતા હોય એ આપણને ડંખે તો આપણે મરી જઈએ. પછી
એટલા
માટે સાધુ પુરુષો ઉઘાડા કરી જવાનું કારણ તો આ છે કે કોઈ જીવની હિંસા ન થાય અને શરીરની તો મોહ ઓછો કરો. શ્લોક 50. એમ ખ્યાતિનામ દીવી સદુર્ગતિ પ્રમાણ હિંસાએ નરકાધી ભગવાન કરે. ભગવાનના શાસનમાં બોલો કેટલા નિનવો પાછા, નવ નિનવ થયા, કેટલા કેટલા નિનવો એ અહીંથી મરીને ગયા દેવલોકમાં. ક્યાં ગયા? પણ સંસાર વધે એવા દેવલોકમાં ગયા. એ બહુ બહુ ભટકે વાળી કેમ? ભગવાનના શાસ્ત્ર કરતા આડી અવળી પરંપરા કરી એટલે નિનવ, ભગવાનની વાતને છુપાવી. નિનવ એટલે છુપાવવું, સમજાય છે? એવા કેટલા નિનવ થયા? નવ નિનવ. આમાં સાત લખ્યા છે, પછી આમ નવ નિનવ આવે છે. અત્યારે અહીંયા સાતનું નામ છે, આપણે સાત લઈએ. ચાલો પગે આવે છે કુલનો કે નિનવાદીના નિનવ વિગેરેની દીવી સદુર્ગતિ દેવલોકમાં જવાની જે દુર્ગતિ થઈ એમાં હિંસા એવું મહતી. આ મોટી હિંસા જ કારણ હતું. બહુ મોટી ખોટા ખોટા વિચારો કરી અને આડાવળી પરંપરા કરી આ માન ને પૂછ્યું, કસાઈ ને પૂછ્યું અને ભગવાન ના શાસ્ત્ર વિરુદ્ધ પરંપરા ચલાવી અને મત ને થાક્યા. આથી કિરીટના ભાવમાં અને નરકાજીના ભાવની અંદર આ જીવો ઘણું દુઃખ પામનારા બનશે. કોણ નીનો છે? એટલે આ ભગવાન ની વાત ને છુપાવવી એ મોટી હિંસા કહેવાય. એટલે આપણે બને તો ભગવાન ને અનુસારે બોલવું, ન બોલવું મૌન રહેવું, પણ આડાવળી પરોપના કરીને લોકોને ઊંડ માર્ગે નહીં જોવા. કેટલું આપણને આવડે તો ભગવાન ના વચન ને અનુસારે બોલવું, પણ આડાવળું પરોપના કરી અને મન ભાવે એમ શાસન ની વિરાજના કરવી નહીં. કયો લોકોને બોલવાનો એવો સંપર્ક હોય ને જેમ આવે તેમ બોલ્યા કરે, એવું નહીં કરવાનું. આ ભગવાનની વાણી છે, આપણે આવડે તેને અનુસારે બોલવાની, ના આવે તો સાંભળવાનું, બોલવાનું નહીં. ના ના અત્યારે કઈ દે સાંભળો હવે કાપી નો માગી ના હોય શું કરવું પડે? એટલે અંદર રહેલા જીવો ની હિંસા ન થાય માટે અને પોતાના દેહ ની મમતા ઓછી થાય એટલા માટે બે કારણ બોલો. જૂ લીખ વગેરે જીવોની એટલા માટે અને આપણને આપણા દેહની મમતા એટલા માટે મહાપુરુષો લોચ કરે, પણ આખે વાળ સસ્તાથી ન કપાવે. કેશું ચાલો સાધુ નામ અપ્રમત્તા નામ સાચ હિંસાનું બંધીની હિંસાનું બંધ વિચ્છેદાર ગુણો કરશો એ તદ. હવે અપ્રમત સાધુ, સાવધાન સાધુ, અપ્રમાદી સાધુ, કદાચ કોઈ આવી હિંસા કરે ખરે તો નહીં પણ કદાચ બોલો કરે તો પણ વધારે અહિંસા લાવવા માટે વધારે કેવી જો હમરો એક કામ થી બીજે કામ જાય, વિહાર કરે, એમાં નદી આવે તો નદી ઉતરીને બીજે કામ જાય ને. એટલે હવે આપણે ફૂલો થઈ ગયા, જયારે નતા નદી ઉતરતા એટલે અપકાય ની હિંસા થઈ કે નહીં? બોલો, આ હિંસા કરીને નદી ઉતરી ગયા શા માટે? કે જો ન ઉતર્યા હોય અને બીજે કામ ના ગયા હોય તો આ ગામમાં જે લોકો રહેતા હોય એની સાથે વધારે પરિચય ને રાગ થવાથી પોતાનો આત્મા મોહમાં પડી જાય, ફસાઈ જાય. નહીં કહ્યું? અને મોહમાં જો અંજાઈ જાય તો આવું સાધું પણ ખોઈ દે. એટલે પોતાનું કલ્યાણ અને પોતાના સંપર્કમાં આવનારા જીવોનું કલ્યાણ થાય એટલા માટે બોલો અપકાયની હિંસા કરીને પણ મુનિઓ બીજા ગામ જાય. એટલે એમને કોઈ ગામ નો રાગ ન થાય. બોલો, કોઈ ગામ નો કોઈ સાવકોની ભક્તિમાં અંજાઈ ન જાય. તમે બહુ હાચવો બોલો અને વિહાર ના કરે તો જીવને તમને તમારો એમને રાગ થાય. એ જો અપ્રમત્તા નામ સાધુ નામ, અપ્રમત એવા સાધુઓની સા હિંસા અનુબંધીની એ અહિંસાના અનુબંધ વાળી એવી હિંસા એમને હોય છે. એટલે આ વિહાર કરે હિંસા હોય ખરી પણ અહિંસાને લાવનારી, અહિંસાને એટલે અનુબંધ વિચ્છેદ, હિંસાનું જે પરંપરા છે એનો વિચ્છેદ થઈ જાય. એ લાભોદાયી હિંસા કરે નહીં. નદી ઉતરવી પડે ને સમજો તો એવો નિયમ છે કે એક પગ ઉપર ઊંચો કરી એ નીકળી જાય પછી બીજા આગળ પગ મૂકવાનો, બીજો પગ મૂક્યા પછી પાછલો પગ ઉચકી અને પાણીમાં નીકળી જાય પછી આગળ મૂકવાનું. અને એક તો માછલું જતું આવતું ના હોય એ જોઈને પગ મૂકવાનો, ધબ ધબ છબછબીએ નહીં કરવાના, નહીં એમ એવું નહીં ચાલવાનું. બહુ જૈનાથો શબ્દ હાલ પકડ્યા, એટલે કે ગુણોત્કર્ષ, એનાથી એમનામાં ગુણની વૃદ્ધિ થાય, લાગણીની, દયાની, જીવોને ન મારવાની આવી લાગણી વાળો ગુણો ઉત્કર્ષ થાય. એટલે એમની જે પ્રવૃત્તિ છે હિંસા વાળી, બોલો, અહિંસાને લાવનારી, આમ છે. એટલે એમને વિહાર કરવાની આવી છૂટ હોય છે. જો વિહાર ના કરે તો જે ગામમાં રહે એ ગામના લોકોમાં વધારે અંજાઈ જાય, વધારે રાગી બને, અને રાગના કારણે ક્યારેક પતન થઈ જાય, સામેનો જીવ કાલો ફસાય કાલો પોતે ફસાઈ જાય, નેમ તો. એટલે મહાપુરુષો આવી આજ્ઞા પણ ભાવે છે. શ્લોક 52, મુગ્ધાના નિયમ અજ્ઞત્વા સાનુબંધા ન કરી છે, જ્ઞાનુદ્રેક પ્રમાદાભ્યામ અશ્યાનુબંધનમ. જે જીવો અજ્ઞાની હોય, બોલો, ભોળા હોય, બુદ્ધિમાં કમ હોય, એવા જીવોને આ હિંસા અનુબંધ વાળી થઈ જાય, બોલો, આવી ચીકણી કર્મ બંધાવનારી. પણ આ સાધુ સંતો ઓછી બુદ્ધિ વાળા નથી હોતા, સંસ્કાર વાળા હોય છે, સમજી ને ચાલે છે. આપણી બાબત નદીમાં ચાલવાનું આવે તો છબછબિયા કરતા ચાલતા નથી. મુગ્ધાના નિયમ, જે મુગ્ધ જીવો ભોળા અજ્ઞાની, એ અજ્ઞત્વા અજ્ઞાની હોવાથી ફરીથી ક્યારેક સાનુબંધાનો આવી અનુબંધ વાળી બોલો હિંસા એમને થતી કેમ? જ્ઞાન ઉદ્રેક, જ્ઞાન નો વિકાસ છે. મારે સાધુપણું મેં લીધું છે એટલે પાણીમાં મારે ઉપયોગ પૂર્વક ચાલવું જોઈએ, આવો એમનામાં વિવેક છે. ફરી અપ્રમાદ, સાવધાની છે, માટું બાટું જતું નથી, ના બહુ જોઈને પગ મૂકે, પગને અડધે રાખે, નીચે એકદમ ના મૂકે. એ બેના કારણે અશ્યાહા આ અહિંસાનો જ એમને અનુબંધ હોય, હિંસાનો અનુબંધ થતો. હવે એમના જેવું સારી તો ખબર પડે, આ મહાપુરુષોનું ગતિ આવી જ હોય. ખ્યાલ આવ્યો? સાધુ સંતોનો વિયાર બહુ વિવેક વાળો હોય. એકસ્યામપી હિંસાયન ઉક્તમ સુમદ અંતરમ ભાવ વિદ્યાની વૈચિત્ર્યાદ અહિંસા તથા. આમ જુઓ, એક ડોક્ટર સાહેબ દવા કરવાની હોય તો ઓપરેશન કરવાનું હોય ત્યારે આપણું પેટ હોય એને ચીરે, અને કોઈ કસાઈ હોય એ કોઈ જીવને ચીરે. બે ના ભાવ જુદા ખરા કે નહીં? બે કરે છે હિંસા, બોલો, છતાં હૃદયના પરિણામનો ભાવ જુદો છે. ડોક્ટરને ઉપકાર કરવાનો ભાવ હોય એ નિર્દય થાય, બોલો, અને પેલા સ્વીકારીને બંધ થાય. એમ અહિંસામાં પણ આવું, કોક વાર અહિંસા આપણે ભાવથી પાડીએ, અને કોક વાર ફાળવી પડી હોય એટલે પાડીએ, ફાળવી ના હોય તો અહિંસાનું ફળ પણ ઓછું મળે. જોઈએ, એક જ શ્યામથી હિંસાય, એક જ હિંસામાં ઉત્તમ સુમદ અંતર, મોટું આતરું છે. ડોક્ટર હિંસા કરે એમાં કર્મ ઓછા બની જાય, બોલો, અને શિકારી હિંસા કરે એમાં કર્મ, એ હિંસક ભાવથી કરે અને પેલો એને બચાવવાના ભાવથી કરે. એવી રીતે ભાવ વિજય વિગ્રહની વિચિત્રતા હોવાથી અહિંસામાં પણ આમ જ હોય, કોઈક અહિંસા પાળવી પડે એટલે પાડે, બોલો, અને કોઈક અહિંસાનો જ પૂજારી હોય, બોલો, એવું બને ને આ બને. એટલે જે અહિંસાનો પૂજારી હોય એને વધારે નિર્દય થાય, અને હિંસા પાળવી પડે ને પાડે એને ઓછું લાભ મળે. હિંસાની કે શ્લોક 54, સત્ય કાળાંતરે ચૈત વિપાકે નાતી ભિન્નતા પ્રતિપક્ષાંતરાલેના એકા શક્તિ નિયોગત. હવે જો જેને જાણી બુદ્ધિને હિંસા કરી એના વિપાક કાળે લેના ફળ કાળે વધારે દુઃખ આવે. જેમ આપણને કોઈ જાણી બુદ્ધિને પાન લગાડી મારી નાખ્યા હોય તો એને કેસ વિચારે જેલમાં જાય, આવું બને કે નહીં? અને કોઈ અજાણતો મન વાગી ગયું બોલો, અને કોઈને દુઃખ થયું અને એને માફી માંગી ક્ષમા આપી અને આપણે નુકસાન બી એને ભરપાઈ કરી આપ્યું તો એને એટલો દંડ થતો? હિંસા બે જણાએ કરી તો એક જણાની હિંસા વધારે પરિણામ વાળી હતી, એકની હિંસા ઓછી હતી. જેમ અહિંસામાં પરિણામ સારા હોય તો ફળ વધારે મળે, પરિણામ સારા એકાદ ના હોય તો બહુ ઓછું મળે. હિંસામાં પણ આવું છે. જો સજ્જે જલ્દી કાળાંતરે એક જ વિપાક નાખી બી નતા, આ હિંસાના વિપાક ફળમાં કાળાંતરે બંનેને બી નતા છે. કાળાંતરે જેને રાખી માટીની હિંસા કરી હોય એને ફળ વધારે મળે હિંસા, અને જેને અજાણતા હિંસા થઈ ગઈ હોય તો એનો દંડ થાય ખરો તો ઓછો દંડ થાય, આવું બને જ નહીં? એવી કે પ્રતિપક્ષ અંતરાલે ન વચ્ચે પ્રતિપક્ષના અંતરાલથી, એટલે ખરી આપણે હિંસા પણ આપણે માફી માંગીએ એને નુકસાન થી ભરપાઈ કરી આપીએ અને એના મન દુખાણું હોય એ જેનું દુખ્યું આપણે દૂર કરી આપીએ એમ વિપરીત ભાવ સેવીએ તો દોષ ઓછો લાગે કે નહીં? મન છૂટી પણ જાય એમ પોતાની શક્તિના નિયોગથી જે હિંસા હિંસાના ફળને પામે છે. હિંસા કરી હોત એટલે હિંસાનું ફળ આવે એવો નિયમ નહીં, અને હિંસા ના કરી હોત તો હિંસા કરવાના પરિણામ હોય તો વધારે એ ફળ આવે, આવું પણ બને. એટલે એમાં પરિણામ પણ કારણ, પાછળ આપણા જેવા પરિણામ છે એ પણ કારણ, બધું અંદર જોવાનું. શ્લોક 55. હિંસા બી ઉત્તરકાલીન વિશિષ્ટ ગુણ સંક્રમણ ચકતા વિધિનું બંધકવાદ અહિંસા એવી ભક્તિ. તો હવે આમ જો કોક વાર હિંસા કરી હોય બોલો, પણ પાછલા કાળે આપણને પરિણામની ધારામાં ચડાવીને અહિંસાના માર્ગે લઈ જનારો બોલો, તો એ હિંસા પણ જીવને બહુ કર્મ બંધાવનારી બનતી. જેમ તમને એવા સમાચાર મળ્યા કે આપણા ગામથી બે ગાઉ ચાર ગાઉ દૂર કોઈ આચાર્ય મહારાજ પધાર્યા છે અને એની વાણી બહુ ઉત્તમ છે, સાંભળવા જેવી છે, અને આપણે ધરમ ગાડી લઈને જઈએ વ્યાખ્યાન સાંભળવા. હવે ગાડી લઈને બે મારી ગયા તો ગાડી થી હિંસા થાય કે ના થાય? એ થઈ હિંસા. વ્યાખ્યાન એવું વૈરાગ્યવાળી હતું, એનાથી આપણે ગુણ પામ્યા, થોડા હિંસાના પછાણા કયા, મારે આવી હિંસા નહીં કરવાની, આવું નહીં કરવાનું, રાત્રિ ભોજન નહીં કરવાનું. તો આવી થયેલી હિંસા પણ ઉત્તર કાળે ગુણ લાવનારી હોવાથી બોલો જીવને વધારે કર્મ બનવું કારણ બનતી નહીં. જો હિંસા પી હિંસા પણ ઉત્તર કાળમાં વિશિષ્ટ ગુણ સંક્રમ એ વિશિષ્ટ ગુણ લાવનાર બને તો ચક્ત અવિધિ અનુબંધત્વ, આપણામાં જે અવિધિ દોષ હોય બોલો એ દોષ દૂર થઈ જાય, ચક્ત ત્યાગ થઈ જાય. અને અહિંસા એ હતી ભક્તિ, તો આવું સમજાવનારા ગુરુ ઉપર અતિશય ભક્તિભાવ થવાથી અહિંસાના માર્ગે જીવ આગળ વધે. એટલે આવી હિંસા પણ જીવન, આપણે અત્યારની વાત કરો, આપણે આ ક્લાસ ચલાવીએ કલાક બે કલાક ત્રણ કલાક, એમાં પણ લાઇટના જીવો ચાલે, પંખો ચાલે અને એર કન્ડિશન ચાલે, આ બધી હિંસા ચાલુ કરી નહીં બરોબર? પણ એના કારણે આપણે એકાગ્રપણે સાંભળીએ ભણીએ સજાગ બનીએ અને હિંસામાંથી અટકીએ જીવન બદલાઈએ બરોબર, ત્યાગના માર્ગે આવીએ તો આ હિંસા જીવને બહુ નુકસાન કરનારી બનતી નથી. એટલે એટલું બધું નુકસાન નથી કર્યું. એના સંક્રમણ એટલે ગુણનું આવવું. આપણામાં જે દુર્ગુણો છે, બોલો, એ ગુરુજીનું વ્યાખ્યાન સાંભળવાથી દુર્ગુણો ઓછા થાય અને ગુણો અંદર આવે. સાંભળવા આવ્યા, અમે હિંસા કરીને આવ્યા, ગાડી ચલાવીને આવ્યા, પણ સાંભળી તો દુર્ગુણો ઓછા થાય અને ગુણો આવે. એનાથી આ હિંસા હિંસા લાગતી લાગે ખરી, પણ બહુ ઓછી દોષ લાગે. શ્લોક 56. ઈજનું ભંગ થતો ભેતા અહિંસા એ તો ઉપવર્ણ્ય હતી સર્વાંશ પરી શુદ્ધમ તદ પ્રમાણ હિંસાસન. એટલે હિંસા અને અહિંસાના આવા સેંકડો ભેદ પડે. કેટલા? તમે અભ્યાસ બરાબર ના હોય તો અમારો ગુચડો ખાઈ જઈએ. અહીંયા શું લખ્યું અમે કે વ્યાખ્યાન સાંભળવા જાય એમાં હિંસા થાય તો પરિણામે અહિંસામાં આગળ વધે, એટલે આ ચલાવી લેવાય. એમ ક્યાંક હિંસા વધે એમ હોય તો અહિંસા ન ચલાવી લેવાય. એમાં સેંકડો ભાગા થાય. એટલે આપણી બુદ્ધિ દોડાવીને આપણો જીવ અહિંસાના માર્ગે આગળ વધે. બોલો, એ માર્ગ ને પ્રમાણ કરવાનો. આવું જૈન શાસન આપણને સમજાવે છે. એ કીધું આ રીતે ભંગ થતો ઉકેલા સેંકડો ભાંગાથી યુક્ત એવી અહિંસા એટલે ઉપવર્ણ્ય છે જે જૈન શાસન સમજાવેલી છે. સર્વ અંશ પરિશુદ્ધ સર્વ રીતે શુદ્ધ એવું આ જૈન શાસન એ પ્રમાણભૂત છે. અને ઊંડા ઉતરીએ તો આવું આપણે અહીં જાણવા મળે, બીજે ક્યાંય આવું બહુ જાણવા નહીં મળે. એમ કરીને હવે પૂરું થવા આવ્યું છે કે જૈન શાસનની બોલો અનુમોદના કરે છે. જીનેશ્વરના શાસનમાં જ આવી અનેક દ્રષ્ટિ છે, અપેક્ષાવાદ છે, ક્યાં હિંસા મુખ્ય ક્યાં અહિંસા મુખ્ય, આ બધી વાત સમજવા જેવી છે. ખેડૂત શ્લોક 57. અર્થો એમ અપૂરો અનર્થ ઇતિ નિર્ધારણ હૃદય આસ્તિક કેમ કર્મ ચિહ્નમ સમ્યક સત્ય જ ગુરુજીના. આ બધા શ્લોકો સાંભળ્યા પછી કયો અર્થ કર્યો ઉપકાર કરનારો, કયો અર્થ આપણને નુકસાન કરનારો, બે ને હૃદયમાં બરાબર બેસાડી દેવાનું. ક્યાંક હિંસા હોય, બોલો, છતાંય અહિંસાની વૃદ્ધિ થાય એવું હોય તો એ બહુ નુકસાન કરનાર ના કહેવાય. જેમ નદી ઉતરીને કે ગાડી લઈને વ્યાખ્યાન સાંભળવા જઈએ તો બે ચાર કલાક વ્યાખ્યાન સાંભળીએ, એવા ગુણો આવે તો આ હિંસા પણ ક્યાંય ચાલી જાય. અને ક્યાં બોલો હિંસા થોડી હોય પણ આગળ જો હિંસાની વૃદ્ધિ થાય એવું તો એ મારા કામનો. આમ અર્થો એમ અપ્રો નર્થ આ સાચો અર્થ છે અને બીજો નુકસાન કરનારો અર્થ છે. આવું હૃદયમાં ધારણ કરવું એ સમ્યક્ત્વનું આસ્તિકતા એ પરમ લક્ષણ છે. આસ્તિકતા ભગવાને જે કહ્યું તે બધું બરાબર છે એને આ રીતે સાંગોપાંગ રૂપે ભણવું સમજવું અને અપેક્ષા એ ઘટાડવું તો જ આપણે એને ન્યાય આપી શકાય. છેલ્લો શ્લોક 58. સમસંવેગ નિર્વેદ અનુકંપા બી પરિષ્કૃતમ દત્યાત એકમ અછિન્નમ સમ્યક્તમ સિદ્ધમ હૃદય. આપણે ભગવાનનું શાસન મળ્યું અને ગમ્યું સ્વીકાર્યું એ સમ્યક્ત્વ. શું કહેવાય? અને એ સમ્યક્ત્વને હવે આવા ગુણો મેળવીને સ્વભાવ વાળું કરવાનું. કયા ગુણો? સમય સમ્યક બે નિર્વેદ ત્રણ અનુકંપા ચાર. આ ચારો ચારે ગુણો વડે પરિષ્કૃતમ વિકલાયેલું યુક્ત એવું સમ્યક્ત્વ એ તો છિન્નમ અવિચ્છિન્નપણે એટલે સતતપણે આ સમ્યક્ત્વને આત્મામાં સ્થિરતાને કરો. હવે ચારે ગુણો થોડો અર્થ કરી દઈએ. ચલો સમ એટલે પ્રસંભાવ. કદાચ ખૂબ જ આપણને ન સહન થાય એવા તકલીફો આવી પડે પ્રતિકૂળતાઓ, કોઈ સહન કરવી, કોઈના ઉપર રોષ નહીં કરવો, કોઈનું પણ અહિત કરવાનો વિચાર ન કરવો. બીજું સંવેગ એટલે મોક્ષ નો અભિલાષ, સતત મોક્ષ ની ઈચ્છા, મોક્ષ એટલે સંસારના બંધન માંથી છૂટવાની ઈચ્છા. ત્રીજું નિર્વેગ, સંસાર ઉપરનો કંટાળો, સંસારમાં દુઃખ ઉપર કંટાળો નહીં, સંસારના સુખ ઉપર કંટાળો. કારણ દુઃખ ઉપર તો કંટાળો બધાને હોય મોહના કારણે. સંસારનું સુખ પણ અંજાવનારું છે, ફસાવનારું છે, સંસાર વધારનારું છે એમ સમી એમાંથી નીકળવાની ઈચ્છા. અને અનુકંપા, બીજા જીવો ઉપરની દયા, આ ચાર ગુણો આપણામાં આવવા જોઈએ. ક્ષમતા એક, સંવેગ બે, પછી નિર્વેગ ત્રણ, અનુકંપા. આવા ગુણો મેળવીને આપણે આપણા સમ્યકત્વને બહુ સ્વભાવ વાળું કરવું જોઈએ. શું આર્થિકતા એ સમ્યકત્વ, એટલે ભગવાને જે કહ્યું તે સાચું આવું સમજવું એ સમ્યકત્વ. એ સમ્યકત્વ ગુણને આ બીજા ચાર ગુણો વડે બહુ શુદ્ધ બનાવવું, સ્વભાવ વાળું બનાવવું, અને સંસાર આપણો કપાય અને વહેલા મોક્ષે જઈએ એવું કરવું. આ પ્રમાણે આ સમ્યકત્વ અધિકાર અહીં પૂરો થાય છે. એટલું ગમ્યું હોય કે ના ગમ્યું હોય, આપણે ગ્રંથમાં આટલા શ્લોકો પૂરા કર્યા છે. જો તમને રસ લાગ્યો હોય તો ક્યારેક એના અર્થો વાંચજો. આ અધ્યાત્મ છે. શું છે? આત્માને સંસારમાંથી તારવાનો અને મોક્ષ તરફ લઈ જવાનો માર્ગ છે. આ ભૂગોળ ભૂગોળ નથી, આટલી નદીઓના આટલા પર્વત ને આટલું ઊંચું નીચું એ બધું નથી. આત્માને સંસારથી ઉદ્વિગ્ન બનાવી મોક્ષ તરફ લઈ જવો એના માટેનો આ નિર્વાણ માર્ગ છે. આ પ્રમાણે યશો વિજયજી મહારાજ સાહેબે બનાવેલા આ ગ્રંથમાં આપણે ત્રણ અધિકાર જેવું કઈ પૂરું કર્યું. બાકીનો વળી અવસરે સમજાવશું. બોલો, તમારે કઈ પૂછ્યું છે? યથાશક્તિ અધ્યાત્મ સારના શ્લોકો લીધા છે. એમાં જાણતા અજાણતા ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કઈ બોલાઈ ગયું હોય તો સકળ સમક્ષ મિથ્યા નહીં બોલાય. અને તમને કોઈને મન દુઃખ થાય એવું કઈ બોલાઈ ગયું હોય, એનું કોઈનું મન દુભાયું હોય તો સકળ સંઘને પણ મિથ્યા ના. સર્વ મંગલ મંગલ્ય સર્વ કલ્યાણ પ્રધાનમ સર્વધર્માણ જૈનમ રહેતી.